આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 49મું વચનામૃત વાંચ્યું. બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે કે હે મહારાજ, ભગવાનમાં વૃત્તિ રાખવી હોય તો સુધી જોરે કરીને રાખીએ તો રહે છે, અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળાએ વૃત્તિ રહે છે, એનું કારણ શું છે? પ્રશ્ન જ બહુ મહત્વનો છે, કારણ કે બધાનો અનુભવ છે. આ વસ્તુ જ બને છે. માળા લઈને બેસીએ, પૂજામાં બેસીએ, ધ્યાનમાં બેસીએ, માનસીમાં બેસીએ, ધૂનમાં બેસીએ, કીર્તનમાં બેસીએ, મન ભાગી જ જાય, અને સ્ત્રી ધન પુત્ર પરિવાર ખાવું પીવું દુકાન વ્યવહાર ધંધા એમાં જઈને ચોંટે છે, અને એનું સ્મરણ કરતા કરતા જરાય થાકતું જ નથી. એના ઉત્તરમાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે જે ભગવાનનો ભક્ત હોય એને તો ભગવાનમાં જ વૃત્તિ રહે, અને જો નથી રહેતી તો એ ભક્ત જ થયો નથી, મૂળમાંથી જ કાપી નાખ્યું. પછી જે શ્રીજી મહારાજે વાત કરી એનો મર્મ જો આપણે સમજીએ તો એ છે કે ભગવાનનો ભક્ત થવું પડે. ભક્ત થાય તો એના માટે કોઈ સમસ્યા નથી ભગવાનની સાથે જોડાવામાં, ભગવાનની સાથે વૃત્તિ રાખવામાં. તો જે ઉત્તર કર્યો છે એમાં હકીકતે ભગવાનના ભક્ત થવાની પ્રોસેસ, પ્રક્રિયા બતાવી છે કે કઈ રીતે ભગવાનના ભક્ત થઈ જવાય, અને જો ભક્ત થઈ જવાય તો પછી કોઈ પ્રશ્ન નથી. પણ એ પ્રશ્નના જવાબને થોડો વિસ્તારથી સમજવો પડે તો જરા તમે ધ્યાનથી સાંભળજો. એક નગરની બહાર એક સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો. નગરમાંથી ભિક્ષા માગીને પોતે ભોજન કરી લેતો, અને બાજુમાં વહેતી નદીમાં સ્નાનાદિ કરી અને પોતાનું જીવન ગુજારતો. કોઈ ભક્તો આવે તો એની સાથે થોડી વાતચીત કરતો, પરંતુ એના જીવનમાં એક ઘટના રોજ બનતી, સતત બનતી, કારણ કે એનું ઝૂંપડું જરા પહાડ ઉપર, પર્વત ઉપર, ઊંચાણ ઉપર હતું, તો ત્યાંથી એ પૂરા નગરનું દર્શન કરી શકતો. તો એ નગરમાં એક વેશ્યાનું વિશાળ ભવન હતું, રોશનીથી ઝળહળતું. દિન હોય કે રાત હોય એનું ભવન સ્પષ્ટ દેખાય, લોકોની આવન જાવન પણ જોઈ શકે. એટલે સાધુ સતત પેલી વેશ્યાના જીવનને ઘૃણા કરે કે આને જીવન કહેવાય? વ્યભિચાર કરવો, દુરાચાર કરવો, પાપાચાર કરવો, મનુષ્યનું શરીર શું આ ભોગ વિલાસ માટે જ મળ્યું છે? આવી પાપીણી, આવી દુષ્ટા શું કરે છે આ લોકો? પણ વારંવાર ત્યાં નજર જાય ને એના વિશે જ વિચાર્યા કરે. લોકો આવે તો સત્સંગમાં પણ આ વિશે થોડું તો આવે જ. આ એની રોજની પ્રક્રિયા હતી. બીજી બાજુ વેશ્યાનું ભવન ઊંચું હતું, એની અટારીમાં એ જ્યારે જ્યારે બેસતી ત્યારે તેને ત્યાંથી સાધુનું ઝૂંપડું દેખાતું. સાધુ જ્યારે ભિક્ષા લેવા નીકળતો કે નદીમાં સ્નાન કરવા ઉતરતો ત્યારે વેશ્યાને એમ થતું કે કેવું સરસ પવિત્ર જીવન છે, રામનું નામ લેવું, રામનું કામ કરવું, રામની પૂજા કરવી, રામની વાત કરવી. હું તો દુષ્ટ છું, પાપી છું, પણ આ કેવું સરસ પવિત્ર નિર્મળ જીવન છે, મારા ભાગ્યમાં આવું નથી લખ્યું. કે સતત રામમય જીવવું. વેશ્યા સતત આવું વિચારતી, પેલો સાધુ છે એ પેલું વિચારતો. દિવસો મહિનાઓને વર્ષો ગયા અને બંનેનું મૃત્યુ થયું. વેશ્યાની સદગતિ થઈ અને સાધુની દુર્ગતિ થઈ. ખરેખર સાધુની સદગતિ થવી જોઈએ અને વેશ્યાની દુર્ગતિ થવી જોઈએ, પણ ઉલટું થયું. એનું કારણ એ છે કે પેલી વેશ્યાએ ઇનડાયરેક્ટલી આડકતરી રીતે પણ સતત રામ રામનું સ્મરણ કર્યું, અને પેલા સાધુએ સતત આડકતરી રીતે કામનું, વ્યભિચારનું, સ્ત્રીનું, સંસારનું, ભોગનું, પાપનું સ્મરણ કર્યું. મન એવું મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. ક્યાં મન લાગ્યું છે એના આધાર ઉપર આપણી ગતિ થાય છે, ક્યાં છીએ એના આધારે નહીં. ક્યાં મન લાગ્યું છે એના આધારે ગતિ થાય છે. મનથી જ બંધન છે, મનથી જ મોક્ષ મળે છે. વેશ બદલવાથી નથી મળતો, મનથી જ સુખ મળે છે, મનથી જ દુઃખ મળે છે, મનથી જ પ્રગતિ થાય છે, મનથી જ અધોગતિ થાય છે, મનથી જ જીવનમાં સફળતા મળે છે અને મનથી જ નિષ્ફળતા મળે છે. મન કે હારે હાર, મન કે જીતે જીત, દરેક ક્ષેત્રમાં મન કેન્દ્રમાં છે. શરીરથી જીવીએ એના કરતાં બહુ જ મોટો ભાગ આપણે મનથી જીવીએ છીએ. એટલે મનને પ્રથમ સમજવાની બહુ જરૂર છે, કારણ કે એનાથી જ બધી ગતિ છે. સમજવાની જરૂર છે, મનને સમજાવવાની જરૂર બહુ ઓછી છે. એટલા માટે કે મનને સમજાવવું દુષ્કર છે, બહુ કઠણ છે. જે લોકો મનને સમજાવવાનો સમજ્યા વગર પ્રયત્ન કરે છે એ નિષ્ફળ જાય છે. મનને સમજાવવું બહુ કઠણ છે. ખરેખર તો આખી દુનિયાને સમજાવનારો પોતાના મનને સમજાવી નથી શકતો. એનાથી ઇતિહાસો ભર્યા પડ્યા છે. અરે એવા વકીલો થયા છે ને છે, એડવોકેટ, કે બે પાંચ ક્ષણોમાં, મિનિટોમાં તમારા ગૂંચવાયેલા ગમે તેવા કેસ હોય, એની ફાઇલો હોય, ને ક્ષણમાં ઉકેલી નાખે. કોઈ ન સમજાવી શકતું હોય એવો અઘરો ગૂંચવાયેલો કેસ ધુરંધર જજને પળ ક્ષણોમાં ગળે ઉતારી દે છે વાત, અને અસીલને જીતાડે છે. એવા ધુરંધર હોશિયાર વકીલો છે, પરંતુ એવો હોશિયાર વકીલ આજ દિન સુધી કોઈ દિવસ પોતાની પત્નીને સમજાવી નથી શક્યો. કોઈ બહુ સરસ કટાક્ષ કર્યો છે, કટાક્ષમાં બહુ જ મર્મ છે, સમાજનું દર્પણ છે, દર્શન છે, કે એવો હોશિયાર વકીલ પોતાની પત્નીને પણ નથી સમજાવી શકતો. એની પાછળનું કારણ એ છે કે એની સ્ત્રી એને ફી આપતી નથી, અને ફી વગરનું મગજ ચાલતું નથી. હવે એના જે અર્થ કરવા હોય કરી શકો છો, પણ મૂળ વાત, પાડોશી, પિતરાઈ અને પત્ની ત્રણને કોઈ સમજાવી શકતું નથી. તમારો અનુભવ શું કહે છે? તમે કોઈ તમારી પત્નીને સમજાવી શક્યા હોત આંગળી ઊંચી કરો. એવી જ રીતે પોતાના મનને, અર્થાત જે આપણી અતિ નજીક હોય એને સમજાવવા બહુ કઠણ છે. દૂરનાને સમજાવી શકાય છે, મન આપણે બહુ નજીક છે. મોટે ભાગે તો મન એ જ આત્મા, એ રીતે આપણે જીવીએ છીએ. આપણા જીવનનો આત્મા તો મન છે, એમ જીવીએ છીએ. જુદું ક્યાં પડ્યું છે? એટલે મનને સમજવાની જરૂર છે, સમજાવવાની જરૂર નથી. રાજેન્દ્ર શુક્લ કવિ છે, એમણે બહુ સરસ થોડી પંક્તિઓ લખી છે, પણ ઓલ ફિલોસોફી એની અંદર મૂકી દીધી છે, મન વિશેનું તત્વજ્ઞાન. ખરેખર એ પંક્તિઓ લખી તો સાંભળીને એને સલામ કરવાનું મન થાય એવી સરસ પંક્તિઓ મન વિશે. મનને સમજાવો નહીં, મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે. છેને કલ કોલાહલે, છેને કલ કોલાહલે સાવ મૂંગું મૂઢસમ, એકલું પડતા તો કેવું ગરજતું હોય છે. એક પલકારામાં જ વિંધાય તો વિંધી શકો, એક પલકારામાં જ વિંધાય તો વિંધી શકો, બીજી ક્ષણે તો સામા સાજ સજતું હોય છે. મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ અને આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે. બધી ફિલોસોફી આમાં આવી ગઈ. સાધુને મુખે આવા શબ્દો ન નીકળે એ ગ્રહસ્થ થયા પંક્તિઓ લખી છે, અદ્ભુત. છેને કલ કોલાહલે સાવ મૂંગું મૂળસમ, સંસારના કોલાહલમાં જાણે મનનું અસ્તિત્વ જ નથી એમ આપણને નિર્ભાર જીવન લાગે છે. એકલા પડતા તો કેવું ગરજતું હોય છે. માનસી પૂજા કરીએ, ધ્યાન કરીએ, પૂજા કરીએ, માળા કરીએ, એકલા પડીએ છે ને એટલે ગરજે છે, એટલે એનું તોફાન શરૂ થઈ જાય છે. એટલે મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે. સમજવાની જરૂર છે, સમજ્યા પછી સમજાવવાની કોશિશ બહુ ઓછી જ કરવી પડે છે. આપણે મન વિશે કેટલું સમજીએ છીએ, આટલા વર્ષના સત્સંગમાં આપણે મન વિશે કેટલું સમજીએ છીએ? બસ એટલું, મન બહુ ચંચળ છે. આથી વિશેષ મન વિશે કોઈ બે પાંચ શબ્દો જો કહી શકે તો સલામ. મન બહુ ચંચળ છે, એ સાંભળી સાંભળીને, જોયું તો નથી એની ચંચળતાને ક્યારેય માપી નથી કે નદીના પ્રવાહનો જોશ કેટલો છે, ઊભા રહીને તો જોયો નથી, સાંભળ્યું છે. એટલે સૌ કહે છે કે મન અતિ ચંચળ છે. પછી દ્રષ્ટાંત આપે કેવું ચંચળ છે, ગાયના શિંગડા ઉપર, શિંગડું સમજાય ને, શેંગડું, ગાયના શેંગડા ઉપર રાયનો દાણો ટકે તો મન એક જગ્યાએ ટકે, આવી વાત કહેવા કહેવાય છે ને લોકો સાંભળે છે, પણ આ વાત તદ્દન ખોટી છે. ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે જ નહીં, ભેંસના શિંગડા ઉપર ટકે, ભેંસ તો ડોબું છે, ડોબાન શિંગડા એવા હોય એમાં તો પાણીની માટલી રહી જાય અને એમાં આટા પાટાય હોય છે, એમાં રાયના દાણા શું, ઘઉંના દાણા રહી જાય. ગાયનું શિંગડું એના ઉપર રાયનો દાણો ટકે જ નહીં, તો એનો અર્થ એ થયો કે મનનું સ્થિર થવું અશક્ય થઈ ગયું. અશક્ય નથી, દુષ્કર છે, મુશ્કેલ છે, પણ અશક્ય નથી. અને સાવ સાચી વાત તો એ છે કે મન સ્થિર પણ થાય છે, ચંચળ પણ થાય છે. આપણે તો ખાલી ચંચળતાના જ શબ્દો ગાઈએ છીએ. કોણે કહ્યું મન ખાલી ચંચળ છે? મનમાં સ્થિરતા પણ છે અને મનમાં ચંચળતા પણ છે, સ્વાભાવિક છે. આ એનું બંધારણ છે, એનું સ્ટ્રક્ચર છે. આ જો મન સ્થિર ન થાય તો તમે કથા સાંભળી જ ના શકો. ડિસ્ટ્રેક્ટ થઈ જાય તો તમને શું સમજાય? એક મિનિટ માટે નીકળી જાઓ, જો આગળ પાછળનો કોઈ કોન્ટેક્સ્ટ રહે તો મને કહેજો. તો તમે અત્યારથી અહીંયા સુધી જ્યાં સુધી સાંભળ્યું છે તો મન સ્થિર થઈને સાંભળે જ છે ને. મન સ્થિર થાય છે. મન સ્થિર થતું ન હોય તો કોઈ વિદ્યાર્થી એક પણ દાખલો ગણી ન શકે, એનો જવાબ ન લાવી શકે. મન સ્થિર ન થતું હોય તો તમે કોઈ હિસાબ કિતાબ કરી ન શકો. મન સ્થિર ન થતું હોય તો નિશાનેબાજ કોઈ નિશાન પાડી ન શકે. મન સ્થિર ન થતું હોય તો નટ દોરડા ઉપર ચાલી ન શકે. કહો, સ્થિર થાય છે કે નહીં? સ્થિર થાય છે, સાથે ચંચળ છે. ચંચળતા પણ જરૂરી છે, ચંચળતા વખોડવા જેવી નથી. રાત દિવસ વાત મન ચંચળ છે, મન ચંચળ છે, પણ ચંચળતા ભગવાને સમજીને મૂકી છે. સ્થિરતા ન હોય તો પણ મનથી કોઈ પ્રવૃત્તિ થાય નહીં, અને ચંચળતા ન હોય તો પણ કોઈ પ્રવૃત્તિ ન થાય. સાહેબ, મન ચંચળ હોવું જ જોઈએ. તમે ગાડી લઈને, સરસ મજાની ગાડી લઈને તમે રાજકોટ જતા હો તો મન કુદાકુદ કરતું જ હોય ત્યારે તમે સલામત જગ્યાએ પહોંચો. ઘડીક બ્રેક ઉપર, ઘડીક એક્સેલેટર પર, ઘડીક સામે, ઘડીક પાછળ, ઘડીક લેન્સ ઉપર, ઘડીક સાઈડમાં, ઘડીક બાજુમાં, ઘડીક અંદર, ઘડીક બહાર, સીધું આમ સ્થિર થઈ જાય તો ઠોકે ઊંધી. ચારે બાજુ આમ કુદાકુદ થાય છે એટલે ચંચળ બનાવ્યું છે. સ્થિર થઈ જાય, ચૂલા ઉપર તપેલી મૂકીને એમાં તેલ નાખ્યું, વઘાર નાખ્યું, મન સ્થિર થઈ ગયું, લ્યો કરો શાક. એ તરત રીંગણા ઉપર કૂદે, હળદર ઉપર કૂદે, મરચા ઉપર કૂદે, તાવીથા ઉપર કૂદે, સાણસી ઉપર કૂદે, પાણી ઉપર તપે, રોટલી ઉપર કૂદે. એ કુદાકૂદ કરીને બધું ભેળું કરે છે. ચંચળતા વખોડવા જેવી નથી. નદીના કિનારે ગયા હો સવારના પોરમાં, બસ મન સ્થિર થઈ ગયું તો પછી ઘરે કોણ જશે? એ ત્યાંથી તરત કૂદે છે, તરત બીજા ઉપર જાય છે, ઘર ઉપર જાય છે, દુકાન ઉપર જાય છે, વ્યવહાર ઉપર જાય છે. બોલો, ચંચળતા જરૂરી છે કે નહીં? એટલે સ્થિરતા પણ જરૂરી છે અને ચંચળતા પણ જરૂરી છે. જરૂરી એટલું જ છે કે જ્યારે આપણે ચાહીએ અને જ્યાં ચાહીએ ત્યાં આપણે જો મનને સ્થિર કરી શકતા હોઈએ તો આપણે જીવનનું મેદાન જીતી ગયા. જ્યારે ચાહીએ અને જ્યાં ચાહીએ ત્યાં જો આપણે સ્થિર કરી શકતા હોય, એવો જો કંટ્રોલ કાબુ હોય તો જીવનની બાજી જીતી ગયા. કોઈ પણ વાહન હોય અને બ્રેક પણ હોય અને ગતિ પણ હોય, ને એક્સેલરેટર પણ હોય અને બ્રેક પણ હોય, એટલે વાહન માત્રમાં ગતિ પણ હોય અને સ્થિરતા પણ હોય, એનો કાબુ તમારા હાથમાં હોય તો જ તમે જીવતા પહોંચો. તમે જ્યારે ઈચ્છો ત્યારે ચાલુ થાય, જ્યારે ઈચ્છો ત્યારે વાહન બંધ થાય તો જ સલામત રહેવાય. પણ ગાડી એની મેળે ચાલુ થઈ જાય મન પડે ત્યારે, મન પડે ત્યારે રસ્તામાં ઊભી રહી જાય, શું થાય? આપણા મનનું આવું છે. આ મન પણ વાહન છે, વ્હીકલ છે, પણ એનો કંટ્રોલ આપણી પાસે નથી. એને મન પડે ત્યારે ચાલુ થઈ જાય છે, ને એને મન પડે ત્યારે ઊભું રહી જાય છે. એટલે જીવનમાં અકસ્માત છે, એટલે જીવનમાં સંહાર છે, વિનાશ છે, વિનિપાત છે. સમજાય છે? એ જો હાથમાં આવી જાય, બાકી ભલે ગમે તેટલું પાવરફુલ મન હોય તોય શું છે? એક જણો રોલ્સ રોય કાર લઈને નીકળ્યો હોય તો બહુ મોંઘી છે ને, 1 કરોડ ઉપરની ગાડી, કોમ્પ્યુટરાઇઝ્ડ એવી ગાડી રોડ ઉપર લઈને નીકળ્યો, એની તો સ્વાભાવિક સ્પીડ પણ હોય, તો બધી ગાડીઓનો ઓવરટેક કરતો જાય. પણ જેને ઓવરટેક કરે ને પાછળ રહી જાય, એ મારુતિ હોય, પોલીસ હોય, ટાટા સુમો હોય, જે હોય તે બધાને બારીમાંથી આમ હાથ લાંબો કરીને કહેતો જાય, રોલ્સ રોય કોઈ દી ચા હલાવી છે? રોલ્સ રોય કોઈ દી હાંકી છે? રોલ્સ રોય કોઈ દી હાંકી છે? હવે આ બધા ખીજી ગયા, ખીજાઈ જાય ને, અપમાન લાગે કે એને રોલ્સ રોય મળી ગઈ, અમારી પાસે ભલે મારુતિ જેનું ઠોઠિયું રહ્યું, પણ એમ કહેવાની જરૂર શું છે? રોલ્સ રોય કોઈ દી હાંકી છે? રોલ્સ રોય જોરથી બોલે પાછો. આ બધાને આવી રીતે કહેતો કહેતો ગયો ને બધા મગજ ખાઈ ગયા કે ભેળા થાવ, સ્પીડ વધારો ભલે ગાડી ફાટી જાય, પણ એક વાર એને પકડો ને બોચીમાં જાલીને ધોંગારો. આ ધોંગારો કાઠિયાવાડી શબ્દ છે. એટલે બધા સ્પીડ વધારી ગયા, ત્યાં તો આગળ જ ગાડી ગોથું ખાઈ ને ઊંડી ખાઈમાં પડી ગયેલી, ભૂકા નીકળી ગયેલા માણસ, માંડમાં લોહી લુહાણ થઈને બહાર નીકળી રોડને કાંઠે બિચારો બેઠો. આ લોકો આવ્યા, બીજું બોલવા કરતા પેલા એ જ બોલ્યા, ભગવાને અહંકારનું ફળ આપ્યું ને, રોલ્સ રોય હાંકી છે કહી દી, રોલ્સ રોય મેળ્યું ફળ. બોલો કે ભાઈ સાહેબ, એવું કશું નહોતું, અહંકાર નહોતો, હું એ પૂછતો હતો રોલ્સ રોય હાંકી હોય તો બતાવો કે આની બ્રેક ક્યાં હોય છે. આ બ્રેક જડતી નહોતી ને એમાં ગોથું ખાઈ ગયો ભલા માણસ. એ બ્રેક જડી જાય, મનની બ્રેક, કે મન ક્યાં અડવાથી ઊભું રહી જાય છે, કયા એના સેન્સેટિવ પોઈન્ટ્સ છે કે જેને કાબુમાં લેવાથી મન સ્થિર થઈ જાય છે, તો રોલ્સ રોય જેવું મન પણ ઘણું કામ આપે. તો થોડા એના પોઈન્ટ્સ છે કે જે મન સ્થિર થઈ જાય છે. પહેલી બાબત, મનને જ્યાં રસ આવે ને ત્યાં મન ખીલો થઈ જાય છે. ભ્રમરો ચંચળ છે, ભ્રમરો ચંચળ છે, પણ જે ફૂલમાં, જે પુષ્પમાં રસ હોય ત્યાં સ્થિર થઈ જાય છે. પછી ગમે એટલો ઝંઝાવાત થાય ને ફૂલ આમથી તેમ ફેંકાય તો પણ એ મન, એ પેલો ભ્રમરો એમાંથી છૂટવાનું ઈચ્છતો નથી, સ્થિર થઈ જાય છે, કારણ કે એમાં રસ છે. પોતાને પણ રસ આવે છે. તમારું નાનું બાળક હોય, કેટલી ધમાલ કરતું હોય, પણ ટીવી ઓન કરીને ચાલુ કરીને કેવું સ્થિર થઈ જાય છે. કેમ, શું થયું, શું થયું? એને રસ આવ્યો ને, ધમાલ કરતું હતું, આખું ઘર ઊંચું લેતું હતું, આખી સોસાયટી ઊંચું લેતું હતું, આખું ગામ ઊંચું લેતું હતું, પણ ટીવી ઓન કરી આપો એટલે હલતું જ નથી, ઊંડા ગોઠણ નાખીને બેસી જાય છે. રસાનુભૂતિ મનને જ્યાં થાય છે ત્યાં મન સ્થિર થઈ જાય છે. એક બીજું, સુખાનુભૂતિ જ્યાં થાય છે ત્યાં મન સ્થિર થઈ જાય છે, સુખનો અનુભવ. અને જીવ પ્રાણી માત્ર કીટ પતંગ થી લઈને મનુષ્ય સુધી બધા જ જીવો, બધા જ પ્રાણીઓ સુખને ઈચ્છે છે, કોઈ દુઃખને ઈચ્છતું નથી. એટલે જીવ પ્રાણી માત્રને જ્યાં સુખની અનુભૂતિ થાય ત્યાં રોકાઈ જાય છે. નાનો કીડો પણ છાંયો ગોતે છે ઉનાળામાં, સુખની અનુભૂતિ થાય જ્યાં એને સુખ દેખાશે મન સ્થિર થઈ જાય. ગુરુને ગઢપણે ચેલો મળ્યો, રાજી થયા. ચેલાને પછી કહ્યું, બેટા ગામમાં જઈને સીધું સામગ્રી ખરીદી આવો, શાક પાંદડું મસાલા બધું લઈ આવો. તો ચેલો કે, પણ ગુરુજી હવે હું હા વજાણ્યો, તમારી અવસ્થા થઈ, હું શાક લેવા જાઉં, કોઈ ઘરડું શાક આવી જાય અથવા બીજું શાક આવી જાય, તમને ફાવે નહીં, તમારી તબિયત બગડી જાય, તમે માંદા પડી જાઓ, દુઃખી તમે થઈ જાઓ, એટલે મને એ નહીં ફાવે. સારું બેસ. ગુરુજી લાકડીને ટેકો લઈને સીધું સામગ્રી લઈ આવ્યા, લાવીને મૂકીને ચેલાને કહ્યું, લેવે રસોઈ બનાવી નાખ, હવે તમારી અવસ્થા થઈ, મને રસોઈ પૂરી ફાવે નહીં, વળી બનાવી નાખું, રોટલી કડક થઈ જાય, શાક ખારું થઈ જાય, કાં તીખું થઈ જાય, તો તમને ડાયરિયા થઈ જાય, ઝાડા થઈ જાય, ઉલટી થઈ જાય, માંદા પડી જાઓ, તો વળી મારે ઉપાધિ. ઉપાધિમાં બાકી શું રાખ્યું તે? ગુરુજી બિચારા લાગી પડ્યા કછોટો વાળીને, એને રસોઈ બનાવી, રસોઈ તૈયાર થઈ, એટલે ચેલાને કહ્યું કે લે બેટા હવે ઠાકોરજીને થાળ ધરાવી દે, ભોગ ધરાવી દે, નૈવેદ્ય ધરાવી દે. અરે બા ગુરુજી, હું ઠાકોરજીને ધરાવું, કંઈ અઠા ચોકાનું ભાન ન રહીએ, કંઈ અડી જવાય, કંઈ ન અડી જવાય, કંઈ બાકી રહી જાય, થૂક ઉડી જાય, ઠાકોરજીનો અપરાધ થાય, ઠાકોરજી કોપાયમાન થાય, તો મારું ધનોત્મનો જ નીકળી જાય, અરે તમારું નીકળી જાય. ગુરુએ બિચારે થાળ ધરાવ્યો, થાળ ધરાવીને પછી ચેલાને કીધું કે લે હવે હાલ જમવા. એટલે ચેલો કે હાલો લ્યો વળી, તમને એમ થાય બધા કામમાં ના પાડે છે. ખાવું પીવું હરવું ફરવું જોવું, એ આદિક જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પંચ વિષય છે, એમાં મનને સુખની અનુભૂતિ થાય છે એટલે તરત તૈયાર થઈ જાય છે. અને જ્યાં દુઃખનો અનુભવ થાય છે ત્યાંથી મન ભાગી જાય છે. વિષયોમાં સુખ છે એટલે ચોંટે છે, સુખની અનુભૂતિ થતી હોય તો. આ તો બધા કથામાન સાધુમાન સાંભળી સાંભળીને ગ્રહસ્થો માળા બોલતા હોય છે, હવે સંસારમાં કઈ સુખ નથી, ને તો બધા ઝાંઝવાન જળ છે, એમાં બધું કઈ ને કોરી રેતીના ફાંકવા જેવા ફાંકડા છે, તે ભાઈઓ આવીને અહીંયા શું કરો ને ત્યાં મીર્યો છું. રસ આવે છે તો જાય છે ને, આ સાપ નીકળે વીછી નીકળે તો કોઈ હાથમાં જાય લો, અને રૂપિયો પીડ્યો હોય તો ગીંજામ નાખી દી. પેલામાં પ્યોર દુઃખની અનુભૂતિ છે, તો એનો અર્થ એ છે કે સંસારના વિષયોમાં, સંસારમાં, ગ્રહ સંસારમાં જ્યાં ચોટ્યા છે બધા, ત્યાં સુખની અનુભૂતિ હોય તો જ વખોડવાનું રહેવા દો. સુખની અનુભૂતિ થાય છે તો જ ચોટ્યા હોય, નહીં તો ચોંટે જ નહીં. સ્વાભાવિક છે. એટલે સંસારમાં સુખ નથી એ વાત બહુ સાચી છે. બોલો, અત્યારે બધા ના પાડશે. હા, એટલું ખરું કે દુઃખ મિશ્રિત સુખ છે, નાશવંત સુખ છે, અલ્પ માત્રામાં છે, ક્ષણિક છે. પણ ભાઈ વિચાર કરો, ક્ષણિક હોય કે અલ્પ માત્રામાં હોય, પણ એની તીવ્રતા પ્રગાઢતા કેટલી, કે હિમાલય જેવડા દુઃખને પણ ન ગણકારીને એ ક્ષણના સુખ માટે કેવો લાલાયત થાય છે, કેવું લાલાયત થાય છે, કેટલા કષ્ટો સહેવા તૈયાર થઈ જાય છે, કેટલા ઝેરના ઘૂંટડા પીવા તૈયાર થઈ જાય છે. તો એ ક્ષણિક અલ્પ સુખની પણ તીવ્રતા કેટલી, કે જે બધા દુઃખને સહેવા માટે તૈયાર કરે છે. તો સુખની અનુભૂતિ થાય છે એટલા માટે સંસારમાં છે, એટલા માટે વિષયોમાં મન જોડાય છે, એટલા માટે સંસારમાં મન જોડાય છે. તો બીજું, સુખાનુભૂતિ જ્યાં થાય ત્યાં મન જોડાય છે. ત્રીજું, જ્યાં લાભ દેખાય ત્યાં મન જોડાય. લાભ દેખાય ત્યાં જોડાય. તમારો નાનો છોકરો હોય ને, પેલા ભણવામાં બહુ કાહડાઈ કરતો હોય, દાંડાઈ કરતો હોય, આડોડાઈ કરતો હોય, પણ થોડો સમજદાર થાય પછી દસમામાં બારમામાં કેવો લાગી જાય છે, લાભ દેખાઈ ગયો કે હવે જો હું બરાબર નહીં ભણું ને તો મારી કોઈ કેરિયર બનવાની નથી, મને કોઈ સારો ધંધો નોકરી કોઈ કાંઈ મળવાનું નથી. તો ભણવામાં કેવા, અને જે વિદ્યાર્થીઓ જે તપ કરે છે, ઉજાગરા કરે છે, સાધના કરે છે, એટલી સાધના જો સાધક ભગવાનને અર્થે કરે તો ભગવાન તો આવીને ઉભા રહે. લાભ દેખાયો તો મન લાગી ગયું ને, રાતના ઉજાગરે એક એક કલાક નાઈને મોઢામાં આંખોમાં પાણીના સ્પ્રે મારી મારીને જાગે. ઘણા તો પરીક્ષાઓ પર આંખમાં મરચું આંજે, ઊંઘ ના આવે, આટલું કષ્ટ સહે. કેમ? લાભ દેખાયો છે ને, પર્સન્ટેજ જો મને દસમામાં બારમામાં સારા મળી ગયા તો મને મારી જીવનની આખી કેરિયર ખુલી જશે, ખરું? લાભ દેખાય ત્યાં. એક છોકરો સ્કૂલમાં મોડો આવ્યો એટલે સાહેબે એને ધમકાયો, પ્રાઇમરીનો છોકરો હતો. કેમ ટીનું મોડો આવ્યો? સાહેબ પેલા મનુનો રૂપિયો ખોવાઈ ગયો હતો ને, એટલે બધા ગોતાવતા હતા એટલે મોડું થયું. તે બધા ગોતાવતા હોય તેને ગોતવા દેવાય ને, તારે મોડું આવે ને શી જરૂર? પણ સાહેબ એ રૂપિયો મારા પગ નીચે હતો ને. છોકરો કેટલી વાર સ્થિર થઈને ઊભો હશે, રૂપિયો દેખાઈ ગયો. ચોથી બાબત, જ્યાં પ્રેમાનુભૂતિ થાય છે ત્યાં મન સ્થિર થઈ જાય છે. જે જગ્યાએ પ્રેમ મળશે, પ્રેમનો અંશ દેખાશે, મન સ્થિર થઈ જાય છે. પુત્રમાં માતાને પ્રેમ છે તો માં પુત્ર ઉપર સ્થિર થઈ જાય છે, ગમે ત્યાં હશે. એનું સ્મરણ કોનું હશે? પુત્રનું હશે. પતિમાં સ્નેહ હોય નવા નવા તો ક્યાં સ્થિર થાય છે? નવા નવાની જ વાત છે. જ્યાં પ્રેમ છે, પ્રેમની અનુભૂતિ થાય છે ત્યાં મન સ્થિર થઈ જાય. તો રસાનુભૂતિ, સુખાનુભૂતિ, લાભની અનુભૂતિ અને પ્રેમાનુભૂતિ જ્યાં થાય છે ત્યાં મન સ્થિર થાય છે. સંસારમાં આ ચારેની અનુભૂતિ થાય છે માટે મન સંસારમાં સ્થિર થાય છે. ભગવાનમાં સ્થિર નથી થતું એનો અર્થ એ છે કે ત્યાં રસ આવતો નથી, સુખ આવતું નથી, લાભ દેખાતો નથી, પ્રેમ નથી. હવે જો આમાંથી એકાદાનો પણ જો અનુભવ થાય તો મન વગર કહે ભગવાનમાં લાગે. તો હવે શું કરવું? હા, અહીંયા સભા છૂટ્યા પછી સૂચના આપવામાં આવે કે ભાઈ, બે ત્રણ વર્ષનું ચિલ્લર, ગલાપેટી, દાનભેટ, એના રોકડ, રૂપિયા, તે બધું બહુ ભેળું થઈ ગયું છે, સમય મળ્યો નથી ગણવાનો. તો આ સભા પૂરી થાય ત્યારે 10-15 યુવકો રોકાય, 3 કલાક જેવું થશે, પણ ગણીને બધું નોખું કરવું છે. મને કહો કેટલા રોકાય? ઘેરે જવું હોય, દૂર જવાનું હોય, સભામાં બેસી બેસીને બોરિંગ થઈ ગયા હોય, થાક્યા હોય, કોઈ રોકાય નહીં? રોકાય ના? રોકાય. પરંતુ એમાં એમ કહેવામાં આવે કે ભાઈ, આ તો ખાલી હિસાબ કિતાબ રાખવા માટે અલગ અલગ બધું કરવાનું છે, ગણવાનું છે, પણ જે જેટલું ગણે તેટલું એને લઈ જવાનું છે ઘેરે. પડા પડી જુઓ, કોઈ ખીચડી ખાવાય ના જાય. 15 જણા લેવાના હોય ને, 150 જણા આવીને ઉભા રહે અને ધક્કા મુક્કી થઈ જાય. આપણે કે ભાઈ 15 લેવાના લેવાઈ ગયા, એમાંય લાગવગ તમારા ખાંધિયાઓને જ નાખી દીધા. સાધુ બધા જરૂર હોય તે અમને બોલાવે છે, બાકી એના મળતી આવે એને બધા લઈ લીધા. અમે શું સંસાવડે નથી ગજાણે, આ બધા નાવ જણ ધમાલ ધમાલ પોલીસ બોલાવી પડે, કેમ રૂપિયો દેખાઈ ગયો? લાભ દેખાણો ને, એમ જો ભગવાનમાં લાભ દેખાય તો મનને રસ આવી જાય. એટલે ઘણા પૂછતા હોય છે કે ભાઈ, ભગવાન ભજીએ, દર્શન કરીએ, માળા કરીએ, પૂજા કરીએ, જપ કરીએ, બધું કરીએ, પણ એનાથી લાભ શું? પેલો ક્વેશ્ચન, લાભ શું? લાભને સમજવો જોઈએ. ભલે આટલા વર્ષ આપણને સત્સંગમાં થયા તો પણ લાભને સમજવો જોઈએ. સમજો કે મેળામાં માતા પિતા સાથે બાળક ફરવા ગયું હોય અને અચાનક મા બાપથી બાળક છૂટું પડી ગયું. હવે એ બાળકે કંઈ ગુમાવ્યું? બાળકે કંઈ ગુમાવ્યું? શું ન ગુમાવ્યું એમ કહો. સર્વસ્વ ગુમાવ્યું, રડે છે, દુઃખી થાય છે, બધું જ ગયું, માવતર સાથેનું બધું ગયું. કોઈ કહે એને ભાઈ થોડું ખાવાનું આપી દો, કોઈ કે રમકડા આપી દો, કોઈ કે અનાથ આશ્રમમાં મૂકી દો, પણ એનાથી બાળકનું ભલું શું થવાનું? પરંતુ એમાં કોઈ એક સજ્જન માણસ આવે અને એ બાળકને તેડી લે અને બહુ મહેનતને અંતે એના માતા પિતાને ગમે તેમ ખોળીને એના માતા પિતાને એ બાળક સોંપી દે, હવે કહો બાળકને શું મળ્યું? સર્વસ્વ મળ્યું, આરામ મળ્યો, આશ્રય મળ્યો, શાંતિ મળ્યું, જીવનનું પોષણ મળ્યું. અરે મા બાપનો મિલકતનો તમામ વારસો મળ્યો માવતરના ખોળામાં જવાથી. બસ એવી જ રીતે આ જગતના મેળામાં આપણે બધા ભૂલા પડી ગયા છીએ, માવતર એટલે પરમ પિતાથી વિખૂટા પડી ગયા છીએ. આપણને બાળકની જેમ ખબર નથી કે આપણે શું ગુમાવ્યું છે, રડવું આવતું નથી, બાળકને તો ખબર છે કે મેં મારા માવતરને ખોયા છે. પરંતુ કોઈ દયાળુ સંતો આવીને સમજાવીને ફોસલાવીને આંગળી પકડીને ગમે તેમ કરીને ભગવાનના ખોળામાં આશ્રયમાં મૂકી દે છે, હવે બોલો કે એ જીવને શું મળે. ભગવાનના આશ્રયથી, ભગવાનની સમીપ જવાથી શું મળે એ અર્જુનને પૂછો, ભગવાનના આશ્રયથી શું મળે એ દ્રૌપદીને પૂછો, ભગવાનના આશ્રયથી શું મળે એ નરસિંહ મહેતાને પૂછો, ભગવાનના આશ્રયથી શું મળે એ ધ્રુવને પૂછો. ઉત્તાનપાદ રાજાના બંને દીકરા ઉત્તમ અને ધ્રુવ, ઉત્તમની માં સુરુચિ એ માનીતી અને ધ્રુવની માતા સુનીતિ અણમાનીતી. ઉત્તમ એમનો ભાઈ, એ પિતા ઉત્તાનપાદના ખોળામાં બેઠો હતો, ધ્રુવ બેસવા ગયા. કથા જાણો છો ને, કારણ અપરમાતા એ મેણું માર્યું કે હટ, અહીંથી તને બેસવા ન દઉં, મારી કુખે જન્મ લે તો તને ત્યાં બેસવાનો અધિકાર મળે. ધ્રુવને બહુ દુઃખ થયું, માતા પાસે રડ્યા. માએ કહ્યું કે બેટા, પરમ પિતાને આ ગોદમાં બેસવા જેવું જ છે, આરાધના કરો. અને ધ્રુવજી સર્વસ્વ છોડીને ભગવાનની આરાધના માટે નીકળી ગયા. જેવા નગરની બહાર ગયા ત્યાં નારદજી મળી ગયા. મુમુક્ષા યોગ્ય હોય ને તો સદગુરુ સામે જ આવે છે. આમ તો ભાઈ એવું છે, જે જેવો હોય ને એવા જ એને ગુરુ મળે, દાંડને દાંડ જ મળે, અને દાંડને દાંડમાં જ પ્રતીતિ આવે. ખરા મુમુક્ષુને ભગવાન સદગુરુ આપી જ રહે છે, પણ મોટે ભાગે એવું હોય છે જેને જે મળ્યા હોય ને એને એ પરમ સદગુરુ માનતા હોય, એ તો એની પોતાની માન્યતા છે. નારદજી મળ્યા. નારદજીએ હસતા હસતા કહ્યું, કરે બેટા એ તો બધું જાણે છે. અરે રાજકુમાર, કઈ બાજુ જાઓ છો? પ્રણામ કર્યા, પગે લાગ્યા. બાપજી મારા ધન્ય ભાગ છે કે હું વનમાં તપ કરવા જાઉં છું, મને સાધુના દર્શન થયા. તપ કરવા જવું છે? તારી ઉંમર નથી બેટા, હજી તો તારા મોંમાં દૂધ ગંધાય છે, તકલીફ શું પડી? નારાયણ નારાયણ, તકલીફ શું પડી? પપ્પાએ કઈ કશું કહ્યું? મમ્મીએ કહ્યું? ના, એવું તો કશું નહીં કહ્યું. માંડીને વાત કરી એટલે નારદજીએ કહ્યું, બેટા ચાલો હું ખાતરી આપું છું, અર્ધું રાજ્ય તને અત્યારે ને અત્યારે અપાવી દઉં, પણ તું ઘોર જંગલમાં જઈ નહીં શકે, ત્યાં કેમ રહીશ? અને ધ્રુવજી કૂદવા માંડ્યા કે મહારાજ, હવે તો મારે વનમાં જવું જ છે, હજી ભગવાનને માર્ગે ચાલ્યો ત્યાં અર્ધું રાજ્ય મળતું હોય તો જઈને સાધના કરીશ, ત્યારે મને શું નહીં મળે, મને જવા દો. ને ધ્રુવજી મહારાજ નારદજી પાસેથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો દીક્ષા લઈ વનમાં ગયા, તપશ્ચર્યા કરી, જપ કર્યો, ભગવાન પ્રસન્ન થયા. ભગવાને અર્ધું રાજ્ય નહીં સંપૂર્ણ રાજ્ય આપ્યું, અને અંતે દેહને અંતે મોતને અંતે શાશ્વત અવિચળ પોતાનું દિવ્ય ધામ આપ્યું. કહો ભગવાનને આશ્રય જવાથી શું મળે? આ મળે. થોડું યાદ રાખવા માટે, સમજવા માટે, ભગવાનના આશ્રયથી શું મળે છે, એક વસ્તુ ભાગ્યમાં જે લખ્યું હોય ને એ પુરુષાર્થથી મળે છે. પુરુષાર્થ કરવો પડે, કારણ કે ભાગ્યમાં લખ્યું હોય તો પણ જો બેસી રહો તો બેઠેલાનું ભાગ્ય બેસી રહે, ચાલતાનું ભાગ્ય ચાલે, દોડતાનું ભાગ્ય ચાલે, પુરુષાર્થ કરો એટલું મળે, ભાગ્યમાં લખ્યું હોય તો પુરુષાર્થ કરવો પડે. તો ભાગ્યમાં લખ્યું હોય એ પુરુષાર્થી મળે છે એ ચોક્કસ, પરંતુ ભગવાનને આશ્રય જવાથી એ પુરુષાર્થ ઘટી જાય છે. એક જણો કોઈ કામ કરતો હોય, મચતો હોય, એમાં કોઈ એને મદદ કરે તો સ્વાભાવિક છે એનો કામનો પરિશ્રમ જે છે એ ઘટી જાય ને. તો ભક્ત પણ થોડો પુરુષાર્થ કરે, થોડો 50-50 ભગવાન પણ પુરુષાર્થ કરે અને મદદ કરે તો એનો પુરુષાર્થ ઘટી જાય છે. આ ભગવાનના આશ્રય જવાનો ફાયદો છે. અરે સાવ સાચી વાત એ છે કે કાંઈ પુરુષાર્થ ન કરે, અનન્ય આશ્રિત થઈને ભગવાનનું નામ જપતો જપતો બેસી રહે તો એના ભાગ્યમાં જે લખ્યું છે ભગવાન કમાઈને એને આપે, એને કાંઈ નહીં કરવાનું. આ ભગવાનનો આશ્રયનો ફળ છે. શું લાભ થાય? આ લાભ થાય છે. કાંઈ નહીં કરવાનું. નરસિંહ મહેતો જૂનાગઢનો શું કરતો તે મને કહો. એ તમારી જેવા ગ્રહસ્થ હતા, એને પત્ની હતી, બે બાળકો હતા, ઘેરે આવરો જાવરો હતો મહેમાનોનો, સાધુઓનો, મોટું કામકાજ હતું. છતાંય તમે હિસ્ટ્રીમાં ક્યાંય વાંચ્યું છે કે નરસિંહ મહેતા ક્યાંય મજૂરીએ ગયા હોય, એના ઘરવાળાએ કોઈના કચરા પોતા કર્યા હોય ઘર ચલાવવા? દાખલો છે. અરે એના છોકરા જુવાન થયા એ ક્યાંય મજૂરીએ ગયા હોય જૂનાગઢમાં ભાડ્યું? એ કઈ કામ જ નથી કરતો, આખો પરિવાર સાવ બેઠો છે અને ઠાકોરજી દોડાદોડી કરે છે. જલસા જુઓ તમે, એક હળીના હાટીકા ભાંગીને બે ટુકડા નરસિંહ મહેતાના છોકરાએ નથી કર્યા, નહીતર એને તો જવું જોઈએ જૂનાગઢમાં ચોકડીઓ ખોદવા. ગયા નથી લેવા કોઈ, હકીકત છે ને. છતાં એના વ્યવહારમાં કઈ ખોટ આવી? શું કરતા હતા? એ અનન્ય આશ્રિત થઈને ભજન કરતા હતા. નરસિંહ મહેતાને કીર્તાલ વાગતી બસ. અને ઠાકોરજીના છોકરાને પરિણાવે, કુંવરબાઈના મામેરા ભરે, એના બાપનું શ્રાદ્ધ કરે, બધું કરે, અને આ ભાઈ બેઠો બેઠો બસ ભજન કરે. ભગવાનથી શું મળે? આ મળે. આપણે વડોદરામાં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રસંગ લખ્યો છે. વડોદરામાં એક મહિલા હરિભક્ત થયા શ્યામબાઈ, તો ધ્યાન ભજનનું એવું અંગ ભજન કર્યા રાખે, તો બહુ કામકાજમાં સુરતા ન રહીએ, મજૂરીએ જવાય નહીં, એકલા પંડે, તો ભજનમાં એવો રસ આવી જાય, ચિંતા થાય કે હવે મારું જમવાનું શું થાય. પણ જેવી આંખ ખોલે ત્યાં સામે થાળ પીળ્યો હોય, રોટલી દાળ ભાત શાક, બોલો. બે ટાઈમ શ્રીજી મહારાજ એ આંખ ખોલે અને સામે થાળ મૂકી જાય, આ બાઈ બેઠી બેઠી માળા કરે, શ્રીજી મહારાજ ધક્કા ખાય. સિઝન સિઝન ના થાળ આવે, બોલો, રસપુરી, શ્રીખંડપુરી, બધા અથાણા, પાપડ, બાઈ બેઠી બેઠી જલસા કરે. એટલું નહીં, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, એને લુગડા ફાટી જાય તે ચોળી, એના ચણિયા, એના સાડલા, આ ક્યાં દરજીને ઝાયલો હોય છે સહજાનંદ સ્વામીએ, એના માપ ક્યારે લીધા છે, એને કપડા આપી જાય. એક દિવસ નહીં, વર્ષો સુધી આવી રીતે બાઈની મજૂરી ભગવાન સ્વામિનારાયણે વડોદરામાં કરી શ્યામબાઈની. કપડા આપી જાય, ખાવાનું આપી જાય, પીવાનું પાણી આપી જાય, બાઈ બેઠી બેઠી ભજન કરાય. બોલો, ભગવાનના આશ્રયથી શું મળે? બીજું, ભાગ્યમાં લખ્યું હોય પુરુષાર્થી મળે, ભાગ્યમાં ન લખ્યું હોય એ પણ ભગવાનના આશ્રયથી મળે. સુદામાના ભાગ્યમાં લખ્યું તો શ્રી ક્ષય, શ્રી એટલે લક્ષ્મી, ક્ષય એટલે નાશ, લક્ષ્મીનો નાશ એટલે કોઈ કોડી દામ એની પાસે હોય નહીં, આવું ભાઈ સુદામાના ભાગ્યમાં લખ્યું હતું. પણ સુદામા દ્વારિકા આવ્યા, ભગવાન શ્રીકૃષ્ણના ચરણમાં માથું મૂક્યું. તમે રબર સ્ટેમ્પ જોયો છે ને, એમાં બધા અવળા અક્ષર હોય, સ્ટેમ્પની અંદર બધા અવળા હોય, પણ તમે આમ છાપો ને બધા હવળા થઈ જાય, એમ આ મસ્તકમાં બધું અવળું હોય, પણ ઠાકોરજીના ચરણમાં મસ્તક ચાપો ને બધું હવળું થઈ જાય. ભગવાનના આશ્રયથી શું મળે? બસ માથું ચાપે ત્યાં બધા અક્ષરો અવળા હોય, અવળા થઈ જાય. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અરે અવળી હવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. જૂનાગઢના બાઉદીન, આજે પણ બાઉદીન કોલેજ ઊભી છે, મુસલમાન પરિવાર, યુવાન છોકરો, એક એની બેન, માં ગરીબ પરિવાર લાકડા વીણી વીણી ગુજારો કરે, પણ એ ગુણાતીતાનંદ સ્વામી, નારાયણ દરેથી, રામાનુજાનંદ સ્વામી વગેરે આવતા હતા, અને એમાં રામાનુજાનંદ સ્વામી એને ઠંડી ચડી ગયેલી શિયાળાની, સ્વામી ચિંતા કરે કે આ સાધુને જો તપાવીએ ને તો બેઠા થઈ જાય. પણ ત્યાં એ તો બીડી પીતા નહોતા, આજના બાવા હોય તો બધું હોય, એટલે કઈ હતું નહીં. અને આજના સાધુ બીડી ન પીતા હોય તોય એના રૂમાલ માંથી લાઇટર નીકળે, બધું નીકળે, થેલીમાંથી નીકળે, જોડીમાંથી નીકળે. હવે તો સાવ પેલો જમાનો. એમાં આ બાઉદીન અને એની માં લાકડાનો ભારો બાંધીને જંગલમાંથી આવે. એની માં એને નજર પડી કે સાધુને કંઈક તકલીફ લાગે છે, એટલે કહ્યું કે બેટા બાવલા, બાવલો કહેવાતો, બાવલા જાતો પેલા ફકીરને પૂછ ને શું કઈ તકલીફ છે, સાધુ રસ્તામાં કેમ સૂઈ ગયો છે. એટલે બાઉદીન આવ્યા, એકદમ પ્રણામ કર્યા, બાબા પ્રણામ, હું કઈ મદદ કરું બેટા? આને ટાઢ ચડી છે, થોડા લાકડા, અરે અમે કઠિયારા છીએ, હો સામે મારી બા છે, ત્યાં મારા પાર ભારો, અરે એ તો તમારું ગુજરાન છે, એને સળગાવી નાખીએ, તમે શું કરશો? કઈ વાંધો નહીં. દોડતા આવ્યો, બાને કહે, અરે બા કે જા લઈ જા, જો અને લાકડા જગાવી આપી, એની પાસે સાધન છે, લાવી જગાવી, ધૂણો કરીને તપાવ્યા, સાધુ બેઠા થયા. ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા, જા આજથી તારે લાકડા કાપવા મીટ્યા. અને એ બાઉદીનભાઈ અને એની બેન બજારમાં ફરવા નીકળ્યા છે, એમાં જૂનાગઢના નવાબ રથમાં બેસી નીકળ્યા, તેની બેન લાડલી બેન, એના ઉપર નવાબની નજર પડી તો એને એને ગમાઈ. દિવાનને કહ્યું તપાસ કરો આ કોક ખોરડું છે. તપાસ કર્યો તો ખોરડું તો નાનું હતું, પણ હવે રાજાને મન ગમી, છાણા વીણતા એમની સાથે શાદી કરી, રાજમહેલમાં ગયા. બાઉદીનભાઈ પણ રાજમહેલમાં ગયા, એની માં પણ રાજમહેલમાં ગયા. બાઉદીનભાઈના ચબરાકી નવાબ જાણી ગયા, ભણાવ્યા, અને જૂનાગઢના દિવાન પદે નવાબ એમને સ્થાપ્યા. અને એમણે બાઉદીન કોલેજ બંધાવી, આજે પણ સાંખપુરે છે. તો એના ઘણા મુસ્લિમ ફકીરો ક્યારેક ક્યારેક કહેતા કે ભાઈ તમે સ્વામિનારાયણનું મંદિર એ તો હિન્દુઓનું મંદિર છે, તમે ત્યાં વારે વારે સાધુઓને ફકીરોને મળો છો અને ત્યાં મથા ટેકવો છો, તો એવું કેમ કરો છો? તો કે ભાઈ હું તો લાકડા વીણતો હતો, આ જે મળ્યું છે ને મને સ્વામિનારાયણના ઓલિયા સાધુથી મળ્યું છે, માટે ત્યાં માથું ન ટેકવું તો ક્યાં ટેકવું? એક સાધુ જો રંકમાંથી રાજા કરી શકતો હોય, નસીબમાં ન હોય, આપી શકતો હોય, તો પરમાત્મા શું ના આપે, અવળી હવળી કરી નાખે. આ ભગવાનના આશ્રયનું ફળ છે. અવળી હવળી એટલે કેવી, એને આવડે એવું કોઈ ન આવડે. નરસિંહ મહેતાની વાત ફરીથી, એ મજૂરિયાત કઈ જાતો નહોતો મહેતાજી, પૈસાની ખોટ પડી, ખાવાની તકલીફ હતી, હતું કાંઈ નહીં. અવળું હવળું કેવું થાય? દ્વારિકા જતો સંઘ જૂનાગઢમાં આવ્યો અને એના તરકટીઓને ભટકાઈ ગયા, પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ પેઢી એવી છે કે હુંડી લખી આપે, હુંડી એટલે ચેક, તો જેથી અમે દ્વારકામાં પૈસા ઉપાડી લઈએ. ઓલા તરકટીઓએ, શરારતી માણસો એમ કહ્યું કે જૂનાગઢની અંદર નરસિંહ મહેતા બહુ મોટો શ્રીમંત પેઢીદાર માણસ છે, એની પાસે જાઓ. નરસિંહ મહેતા બેઠો જ તો પૈસાની રાહ જોઈ. જો અવળું હવળું કરનારો, ઓલાને લાજ લેવડાવી હતી નરસિંહ મહેતાની, તો ઠાકોરજી એની પાસેથી રૂપિયા મોકલાવ્યા. બોલ, નરસિંહ મહેતાને કહ્યું કે આ 700 રૂપિયા હુંડી લખી આપો, તો છે નહીં તમારી પેઢી નહીં, તું મારે ક્યાં કઈ પેઢી છે? ના ના બાબા, તમે તો લાખોની લખતા હોય એટલે 700 નજરમાં ન હોય એટલે તમે ના પાડો છો. નરસિંહ મહેતા કે રૂપિયો નજરમાં હોય, આજ જો રૂપિયો મળી જાય તો ઠાકજી ને થાળ કરીએ, 700 ની ક્યાં વાત કરો ભલા મારે. ના મહેતાજી, લ્યો ને લ્યો. નરસિંહ મહેતા કે કેમ લખવું અને આપે કોણ? રોઈ પીડ્યા, બોલો ઠાકોરજી એની પરાણી અપાવે છે, લઈ લ્યો મહેતાજી, લ્યો. મહેતાજી કે લાવ કાનુડા, તારે દેવું જ છે તો. 700 રૂપિયા એ જમાનામાં લીધા એટલે ખાધા ખૂટે. નરસિંહ મહેતાએ જલસા કર્યા અને સામે દ્વારિકામાં ઠાકોરજી 700 ચૂક્યા, અવળાનું હવળું કર્યું. બોલ, પુરુષાર્થ અટકી જાય છે ને ત્યાં ઠાકોરજી જ કામ આવે છે. દ્રૌપદીનો કિસ્સો શું બતાવે છે? દ્રૌપદીને જ્યારે વસ્ત્ર ખેંચવાનો પ્રસંગ આવ્યો, તેમાં પાંચ પતિઓ, ભીષ્મદાદા, ધૃતરાષ્ટ્ર કોઈ કામ આવ્યા? આ બધાના પ્રતીક છે ભાઈ. યુધિષ્ઠિર મહારાજ એટલે ધર્માચરણનું બળ, કાંઈ કામ ન આવ્યું, અટકી ગયું. અર્જુન એટલે શસ્ત્ર બળ, સહદેવ એટલે શાસ્ત્ર બળ, ભીમ એટલે શરીર બળ, નકુલ એટલે રૂપ બળ, ભીષ્મ દાદા એટલે બ્રહ્મચર્યાદિક વ્રતનું બળ, ધૃતરાષ્ટ્ર એટલે રાજસત્તાનું બળ, એ બધી સત્તાઓ પડી રહી, કોઈ કામ ના આવી ત્યારે ઉપરવાળાની સત્તા કામ આવી અને દ્રૌપદીને બચાવી લીધા. પુરુષાર્થ અટકી જાય ત્યાં પરમાત્મા કામ આવે છે. ત્રીજી વાત કે કોઈ પણ તમે પુરુષાર્થ કરો તો એમાં અજંપો હોય જ, થાક હોય જ, પરેશાની હોય જ, તાપ સંતાપ હોય, આદિ વ્યાધિ ઉપાધિ હોય જ, પરિશ્રમ થકવી નાખે, પરંતુ ભગવાનનો આશ્રય હોય પછી ગમે તેટલી પ્રવૃત્તિ કરો એ શાંતિ જ આપે, એને અશાંતિ ન હોય. અને અશાંતિ હોય પ્રવૃત્તિ કરતા તો સમજી લેવાનું કે એ ભગવદ આશ્રય નથી. ભગવદ આશ્રય કરવા વાળાને પ્રવૃત્તિમાં શાંતિ જ હોય, કારણ કે બધું એને સોંપીને કરે છે. પોતાના માથે ઉપાડે તો થાક લાગવાનો છે, સ્વાભાવિક છે. એનું પ્રમાણ છે કે જો પ્રવૃત્તિ કરતા થતા અશાંતિ હોય તો ભગવદ આશ્રય નથી. અને ભગવદ આશ્રય હોય એને પ્રવૃત્તિ ગમે તેટલી કરે એને અશાંતિ ન હોય, એ શાંતિથી બેઠો. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી કે કાલ સૂર્યાસ્ત થાય ન પાંડવી પૃથ્વી કરું, ફટાફટ ફટાફટ પાંચ બાણ ધરતી ઉપર મૂક્યા સામે, અર્જુન માટે, ભીમ માટે, નકુલ માટે, સહદેવ માટે, યુધિષ્ઠિર માટે પાંચ બાણ મૂક્યા દુર્યોધનની સામે. કાલ આમાં ન હોય પાંચ પાંડવો, ખળભળાટ મચી ગયો. યુધિષ્ઠિર મહારાજ ને ભીમ ને સહદેવ નિકુલ ને દ્રૌપદી ને બધા હફળફફળ થઈ ગયા. કૃષ્ણ ભગવાનને ખબર પડ્યા, એની છાવણીમાં કૂદી અને આવ્યા દોડતા પાંડવો પાસે, હાંફળા થઈને કીધું અર્જુન ક્યાં છે? તો કે એ મહારાજ નથી આવ્યા છે. અર્જુનની છાવણીમાં ગયા તો અર્જુન ઘસઘસાટ સૂતો હતો. અર્જુન ઘસઘસાટ સૂતાતા ભગવાન શ્રી કૃષ્ણએ હલબલાવીને ઉઠાડ્યા અર્જુનને, ઉઠો પાર્થ ઉઠો. એકદમ ધીરેથી શાંતિથી જાગ્યા અને કહ્યું, અરે મહારાજ અત્યારે, અરે તને ખબર નથી ભીષ્મદાદે પ્રતિજ્ઞા કરી કાલ સૂર્યાસ્ત થાય ત્યારે ન પાંડવી પૃથ્વી કરવાના ભીષ્મદાદાએ શપથ લીધા છે, ખબર નથી? છાપું નથી આવ્યું? હા મહારાજ મને ખબર છે કે પ્રતિજ્ઞા કરી છે. તો તને ઊંઘ કેમ આવે છે? તમે જાગો છો એટલે, તમે જાગો છો એટલે હું નિરાય તો સૂતો છું. ગમે તેટલી પ્રવૃત્તિ હોય પણ આશ્રય વાળાને પરમ શાંતિ હોય. વડોદરાના રામચંદ્ર વૈદ સૂતા છે, એના ઘરના પણ સુઈ ગયા છે, રાત ભાંગી ગઈ છે, પણ એના રસોડા બધા કમ્બાઈન્ડ હોય ને જૂના જમાના, પેલા છાજ ને પેલી નળિયા ને ખપાટિયા ને લાકડાના મકાન હોય, રસોડામાં બળતણ રાખી મૂક્યું હોય, એ બધું ધીમે ધીમે સળગ્યું. હવે એ લાગે એટલે પવનથી લાગે એટલે બધું સળગે, અને આ સળગે ને એટલે એ ગામડાના મકાનનું એવું છે, સળગતું ઉપર પડે આપણી માથે, પછી તમને નીકળવા ન દે. રામચંદ્ર વૈદ એમના ઘરના અને બધા નોકર ચાકર આરામથી સૂતા છે, પણ ભગવાન સ્વામિનારાયણને ઊંઘ ન આવી, જાગી ગયા. ભગવાનના આશ્રયથી શું મળે? દોડતા શ્રીજી મહારાજ આવ્યા છે નોકરડાની જગાડી, તો પણ નોકર તો નોકર, પડખું ફરીને સૂઈ ગઈ. અમૃતબાઈને જગાડી રાખ, જાગો. અરે મહારાજ તમે અડધી રાતે, અરે તારા ઘરમાં આગ લાગી છે, જાગે નહીં તો શું કરે, તમે નગરોની જેમ સૂતા છો. મહારાજ એકદમ અદ્રશ્ય થઈ ગયા. રામચંદ્ર વૈદ્યને જગાડ્યા, જાગો જાગો, મહારાજે કહ્યું છે આગ લાગી છે, ક્યાં લાગી છે? બંને ખોળવા માંડ્યા તો રસોડામાં આગ લાગી હતી, પાણી લાવીને એકદમ ઠારી નાખ્યું. પ્રાર્થના કરી મહારાજને, કરે અમારો કાળ આવ્યો તો મહારાજ, પણ તમે અમને બચાવી લીધા. ભક્ત સૂઈ જાય અને ભગવાન જાગે. ચોથો ફાયદો આશ્રયનો કે આ લોકમાં જોઈએ એ બધું જ આપે, યોગ ક્ષેમ વાહમ્યહમ, અને અંતે પોતે પોતાનું ધામ આપે. એવો સ્વતંત્ર થાય, જન્મ મરણના ફેરા તો ટળી જાય, પણ એને જ્યારે ઈચ્છા થાય ત્યારે પૃથ્વી ઉપર અવતરે, બધે લટાર મારી જાય, પુરુષોત્તમનું જ્ઞાન આપતો જાય, અંતે પાછો વયો જાય. આવી સ્વતંત્રતા જેને ભગવદ આશ્રયથી મળે એ લાભ કેવો! બાકી એ મૂર્તિનું ને એ સ્વરૂપનું જે સુખ છે એને તો અક્ષર મુક્તો પણ વર્ણવી શકતા નથી, એની વાત તો અહીંયા કહેવાય નહીં. તો ભગવાનના આશ્રયથી શું નથી મળતું, પણ એ લાભ જેટલો સમજાય એટલો રસ આવે. લ્યો, ભગવાનમાં રસ નથી આવતો ને તો લાભ સમજાય તો ઓટોમેટિક રસ આવે. રૂપિયાનો જે દિવસે લાભ સમજાયો છે તે દિવસથી બાળકને એમાં રસ છે, નહીતર એને ખાવામાં રસ હતો, હવે એને રૂપિયામાં રસ છે. એમ ભગવાનમાં જે લાભ છે એ જેટલો સમજાય, જોજો, જેટલો સમજાય એટલો રસ આવે, જેટલો લાભ સમજાય એટલો રસ આવે. હજી ઓછો રસ આવતો હોય તો સમજવાનું ભગવાનનો જોઈએ એવો મહિમા સમજાયો નથી, એનાથી શું થાય એ સમજાયું નથી એટલે રસ નથી આવતો. ગુણાતીતાનંદ સ્વામી કે કોઈ રૂપિયા ગણતા ગણતા હુઈ જ્ઞાન દાખલા છે. તમે જોયે ને દ્રષ્ટાંત આપ્યું કે આ દુનિયામાં કોઈ રૂપિયા ગણતા ગણતા હુઈ ગયો હોય એવો દાખલો કયો? અરે સુઈ ગયો હોય ને બાજુમાં રૂપિયો ખખડાવો તો જાગી જાય. અને તમે જોજો હારામ હારા હરિભગત કેવા હતા હોય ને, મંદિરના થાંભલાને સામે બેસીને આમ નરનારાયણ દેવને આગળ માળા કરતા હોય, ગમે એવો ખખડાટ થાય, વાસણ ખકડે, તપીલા ખકડે, બેલ ખકડે, ઘંટ ખકડે, ઝાલર ખકડે, શંખ ખકડે, પૂજારી ખકડે, બધું ખકડે, પણ એની આંખ ન ઉઘડે. પણ એની આંખ ઉઘાડવી હોય તો તમે જોજો ભલભલાની આંખ ઉઘડે. તમે દંડવત કરતા જાઓ ને થોડું ચીલર પડે, ખણાના અવાજ થાય, આમ જોશ કરી જોજો, અખતરો કરી જોજો. રસ છે એમાં. ઘણી વાર તો હરિભગત ને ધ્યાન નો હોય, પૈસા પડી જાય તો સાધુ કે એ તમારા પડી ગયા. એમ ભગવાનમાં જેટલો લાભ દેખાય, જેટલો મહિમા સમજાય, એટલો રસ આવે ને. એક વાર રસ આવ્યો પછી બાકીની બધી બાજી સંભાળી લેવાય છે. તો દિન પ્રતિદિન એ લાભ અને મહિમા સમજાય એના માટે શું કરવું? તો શ્રીજી મહારાજે શાસ્ત્રો સંતો કહે છે કે ભગવાનનો દિન પ્રતિદિન વધુ ને વધુ મહિમા સમજાય એના માટે દિન પ્રતિદિન નિષદિન સંત સમાગમ કી છે. હવે આ વચનામૃતને જુઓ કે ભક્ત બનવા માટે શું એમાં ક્લુ આપી છે. શ્રીજી મહારાજને પૂછ્યું કે ભાઈ ભગવાનમાં મન જોડાઈ રહીએ છે, સંસારના જગતમાં તો સ્વાભાવિક રહીએ છે, તેનું કારણ શું છે? મહારાજ કે ભક્ત થયો નથી, પરંતુ સત્સંગમાં આવતા આવતા સંતની વાર્તા સાંભળતા સાંભળતા એ ધીરે ધીરે ભગવાનનો ભક્ત થશે. સંતની વાર્તાથી શું મળે છે? મહિમા બતાવે છે, લાભ બતાવે છે કે ભાઈ ભગવાનથી આ ફાયદો છે, એટલે ધીમે ધીમે રસ જાગે છે. તમે રોજ ઠાકોરજીના દર્શન કરીને પછી સ્કૂલે જશો ને તો તમે પાસ થઈ જશો. એક કે વિદ્યાર્થી ચૂકે? અને પરીક્ષા ઉપર જોવો ને સાધુઓના પગ ઘસી ઘસીને ચાટી જાય છે. એટલે ઘણાને પૂછીએ કે ભાઈ આમ કેમ? અરે કે બાપજી પગે લાગીને જાય ને એટલે કમસે કમ કોપી કરવા તો મળે. અમસ્થા કોઈ ના આવતા હોય પણ તે દિવસે ગોતી ગોતીને દંડવત કરતા હોય છોકરા, ગમે ત્યાં ખૂણામાં ગરી ગયા હોય ને તોય ત્યાં આવીને દંડવત કરે, ખરું કે નહીં? મંદિરોમાં ભીડ ઉભરાતી હોય છે, પછી ઠાકોરજી જગ્યાએ આમ હનુમાનજી પાસે બેસીને હનુમાન ચાલીસા કરતા હોય, બોલો, લાભ દેખાય. ભગવાનમાં લાભ દેખાય તો ભગવાનમાં ચોંટી જાય, રસ આવી જાય. પણ ભાઈ સાધન તો બતાવી દીધું કે સત્સંગમાં આવે છે એટલે ધીરે ધીરે ભગવાનનો એ ભક્ત થશે, લાભ દેખાડશે, ભક્ત થશે, રસ આવશે, ચોંટી જશે. વચનામૃત અહીંયા પૂરું થઈ જવું જોઈતું હતું, વાત પૂરી થઈ ગઈ ને? શ્રીજી મહારાજે બતાવી જ દીધું હતું કે ભાઈ સત્સંગમાં આવે છે તો વાર્તા સાંભળતા સાંભળતા ભગવાનનો ભક્ત થશે, ભક્ત થાય તો પછી એનું મન તો બીજે કંઈ જતું નથી. છતાં પણ બ્રહ્માનંદ સ્વામી ફરીથી પૂછ્યું, હવે સમજજો નહીંતર વચનામૃત પૂરું થઈ જવું જોઈએ, સત્સંગથી થઈ જાય છે બધું. તોય બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ એવી રીતે ભગવાનમાં વૃત્તિ રહેવાનું સાધન શું છે? આગળ નથી બતાવ્યું, સત્સંગ બતાવ્યો તો કે નહીં? તો શ્રીજી મહારાજ એમ કેવું જોઈએ ને, સ્વામી કહ્યું તો ખરું સત્સંગમાં આવતા આવતા થઈ જશે, એને એમ પણ ન કહ્યું, પાછું બતાવ્યું ખરું કે સ્વામી એનું સાધન તો અંતરદ્રષ્ટિ છે. જો એક વાર સત્સંગ કયો, બીજી વાર અંતરદ્રષ્ટિ કહ્યો. અંતરદ્રષ્ટિ શું? કે બહાર અથવા હૃદયમાં ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું, એનું નામ અંતરદ્રષ્ટિ છે. આનાથી થશે. હવે બે જુદા પડી ગયા, ઘડીક સત્સંગ કહ્યો, ઘડીક અંતરદ્રષ્ટિ ના. થોડું હવે જ એમાં સમજવાનું છે, અહીંથી જ શરૂ થાય છે, ખાસ સમજવાનું અહીંથી જ શરૂ થાય છે. સત્સંગ છે એ આપણને સમજ આપશે. એક જણો ગુરુની પાસે બાણ વિદ્યા શીખવા ગયો, જૂના જમાનાની વાત, આજે રાઇફલ ફાયરિંગ સમજો ને, તો બાણ વિદ્યા શીખવા ગયો. એટલે ગુરુજીએ કહ્યું, ચલો સમય થયો છે, શુભ મુહૂર્ત છે, જો આવી રીતે ધનુષને પકડવાનું, આવી રીતે પણછને પકડવાની, આવી રીતે તીરને મૂકવાનું, આવી રીતે મનને સિંગલ માઇન્ડેડ કરીને, સિંગલ સાઇટેડ થઈને આવી રીતે એક આંખથી જોતા હોય એવી રીતે બંને આંખથી આમ એક કરીને જુઓ, છાતી સરસું રાખો, એક સેકન્ડ માટે શ્વાસ પણ રોકી દો અને તીરની પણ છોડો એ દરમિયાન હલે નહીં, એટલી સાવધાની રાખો, નિશાન પડી જશે. પણ જો બેટા હું બતાવી શકું, કરવું તો તારે પડશે. બસ આમાં રહસ્ય છે. સાધુ બતાવી દે, કરવું કોને પડે ભાઈ? અને જીવનમાં હર ક્ષેત્રમાં તમે જો, થિયોરેટિકલ જ્ઞાન અને પ્રેક્ટિકલ જ્ઞાન, બે પ્રકારના નોલેજ, એ બે ભેળા થાય ત્યારે કાર્યની સિદ્ધિ થાય. થિયરી બતાવી દે એટલાથી કઈ કાર્ય ના થાય. પ્રેક્ટિકલ પ્રેક્ટિસ પણ થવી જોઈએ, અભ્યાસમાં પણ આવવું જોઈએ. બંને જ્ઞાન ભેળા થાય ત્યારે કાર્યની સિદ્ધિ થાય છે. માટે સત્સંગ કરે પણ પાછો અંતરદ્રષ્ટિ એટલે શું? અભ્યાસ. ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરે. સત્સંગ અને અભ્યાસ બે ભેળા થાય ત્યારે એ ભક્ત થશે. આપણે શું થાય છે? સત્સંગ થાય છે, અભ્યાસ નથી થતો. કહો હા. થિયોરેટિકલ જ્ઞાન બધા, નોલેજ બધા પાવરફુલ છે. ઘણા હરિભક્તોને તો એટલું છે કે અમારા કરતા વધારે આ માટે માઇક્રોફોન આપો ને તો 3 કલાક આપણને ગાંડા કરી નાખે, કારણ એવું બોલે સાંભળી ન કહ્યું. એમાં વાંધો નથી, પણ અભ્યાસ નથી. જેને જેટલો અભ્યાસ, અભ્યાસ એટલે જે સાંભળ્યું છે એને પ્રેક્ટિસમાં મૂકવાનું. બે પ્રકારના ટેસ્ટ છે, નેચરલ ટેસ્ટ અને એક્વાયર્ડ ટેસ્ટ. એટલે પ્રાકૃતિક સ્વાદ અને મેળવેલો સ્વાદ. ધ્યાનથી સાંભળજો, અભ્યાસમાં જ મજા છે. સત્સંગમાં તો તમે અમારા કરતાં પાવરફુલ છો, જોકે અભ્યાસમાંય પાવરફુલ છો, પણ આ સાંભળવા જેવી આ વાત છે. બે પ્રકારના સ્વાદ છે, પ્રાકૃતિક નેચરલ સ્વાદ, એક્વાયર્ડ એટલે મેળવેલો, પ્રાપ્ત કરેલો સ્વાદ. નેચરલ સ્વાદ શું છે? રોટલી દાળ ભાત શાક આપણે જમીએ છીએ, ખીચડી કઢી રોટલા જમીએ છીએ, એમાં આપણો નેચરલ પ્રાકૃતિક સહજ સ્વાદ છે. ભોજનમાં પણ સ્વાદ છે, તમે કેળું ખાઓ, સફરજન ખાઓ, જલેબી ખાઓ, ગુલાબજાંબુ ખાઓ, બટેટાવડા ખાઓ, કેવું લાગે? ટેસ્ટી લાગે કે નહીં? સ્વાદ છે, સ્વાભાવિક સ્વાદ છે. આને નેચરલ ટેસ્ટ કહેવાય, પ્રાકૃતિક સ્વાદ કહેવાય, સહજ સ્વાદ કહેવાય. બીજો છે એ પ્રાપ્ત કરેલો, એક્વાયર્ડ ટેસ્ટ. બીડી, તમાકુ, સિગરેટ, દારૂ, અફીણ, આ તમે બધા જુઓ, એમાં કોઈ સ્વાદ છે? તમાકુના પાંદડામાં કોઈ સ્વાદ છે? તમે જુઓ, ચાવી બતાવો કોઈ સ્વાદ હોય તો. નાગરવેલનું કોરું પાન ખાશો તો સ્વાદ છે, તમાકુના પાંદડામાં કયો સ્વાદ છે? કોઈ ગધેડું ખાતો નથી. તો ઘણા લોકો એમ કે છે ગધેડો હોય એ જ ન ખાય. તમાકુના પાનમાં કોઈ સ્વાદ છે? એને અંદર કોઈ સ્વાદ છે? બીડીમાં કોઈ સ્વાદ છે? સિગરેટમાં કોઈ સ્વાદ છે? અફીણ તો ગળું બાળે એવું છે, કડવું છે, કાળું છે. દારૂ પણ દાહ કરે છે, બળતરા કરે છે, કોઈ સ્વાદ છે એમાં? લેમન જ્યુસ કે તમે ઓરેન્જ જ્યુસ પીવો તો સ્વાદ છે, પણ દારૂમાં કયો સ્વાદ છે ભાઈ? બોલો, આમાં પીધો હોય. કોઈ સ્વાદ છે? એની ગંધમાં પણ કોઈ સ્વાદ છે? તમે પરફ્યુમ છાણ ખોલો તો એમ થાય કે એમાં સુગંધ છે. ઓરેન્જ નો જ્યુસ ખોલો તો એમાં સુગંધ છે. દારૂના શીશામાં કઈ સુગંધ છે? કયો સ્વાદ છે? અફીણમાં કયો સ્વાદ છે? કઈ સુગંધ છે? તમાકુનું પાંદડું ચોળી, તમાકુ આ બધા લક્ષ્મી બ્રાન્ડ બધા હાથે ચોળીને કરે છે, એ હોઠે ચડાવીને બમ્પ જેવું કરીને બેઠા હોય, આપણા ઉપર થૂક ઉડાડતો જતો હોય, બોકડો ગંધાતો હોય ને એવા ગંધાતા હોય, બોકડો રીતસરો, એમાં કોઈ સ્વાદ નથી, કોઈ ગંધ નથી, કોઈ ટેસ્ટ નથી. પીનારાને પૂછો સ્વાદ છે કે નહીં? હતો નહીં, ક્યાંથી આવ્યો? છે નહીં કબૂલ. પી પીને સ્વાદ લીધો, પી પીને ઉભો કર્યો, ભાઈ તમાકુના પાંદડામાં કોઈ સ્વાદ નથી, પી પીને ખાઈ ખાઈને ચૂહી ચૂહીને એમાંથી સ્વાદ ઉભો કર્યો, અને એવો ઊભો કર્યો કે અફીણ આપો તો વેચીને, એટલે સાકર આપો તો વેચીને અફીણ લે. એક દિવસ બીડીનો બંધાણી ભૂખ્યો રહીએ પણ એ પૈસાથી બીડી લે ત્યારે એને ટેસ્ટ પડે, પછી એનો ખોખારો ખાય. અને બીડી ન હોય ને પછી નહાયો થઈને ખેતરમાં હળબ ઉપર કે કળિયા ઉપર આમ ટેકો દઈને બેઠો હોય, એને કોક નીકળે અડધો ગાઉથી દોડ્યો, એ બીડી લાવજો બીડી લાવજો. તો મારી પાસે નથી. તો કે હુડ કઢાવો ક્યાંથી અહીંયા હેલાવો કોરા. એટલે પણ અમે પીતા નથી, હું કેમ ભેળી લેતા આવીએ, આપણા ઉપર ખીજાય બોલો. અને એને બીડી આપો, રોટલો આપો તો નાખી દો. આ સ્વાદ હતો નહીં, ક્યાંથી આવ્યો, ઊભો કર્યો. એક્વાયર્ડ ટેસ્ટ છે આ. હકીકતમાં નેચરલ ટેસ્ટ માતાના દૂધ સિવાય બીજું કોઈ નથી. કોઈ બાળક માતાના દૂધનો ક્યારે ઇનકાર કરતું નથી. પછી એ બાળક જાપાનીઝ હોય, ઓસ્ટ્રેલિયન હોય, ચાઇનીઝ હોય, અમેરિકન હોય, યુરોપિયન હોય, બ્રિટિશ હોય, ગમે તે હોય, માતાના દૂધનો કોઈ થૂથુ કરીને કાઢી નાખે દાખલો નથી. સ્વાભાવિક સ્વાદ છે. બાકી એને પછી રોટલી દાળ ભાત શાક ખાતું કરવું, એ લોઢણ ચણા ચાવવા જેવા છે ને, ખબર છે ને, થૂ થૂ કરીને કાઢી નાખે, આ બેડા મમ્મમ કહેવાય ગવાયનું, ભલે બધું થૂકીને બધું ભરી મૂકે, ભલે બધા બેટા ખવાય જો, હું ખાઉં છું ને, આને મમ કહેવાય, મમ કહેવાય, ગવાય, આ તો ગવાય. અને પછી જે ભાઈ મમ ખાય છે આટલા નાટલા લાડો, એને એનો સ્વાદ નહોતો આવતો. આપણે ખવડાવી ખવડાવીને રોટલી દાળ ભાત શાક ભજીયા પૂરી પાણી પૂરી પકોડી ભેળ ઢોસો કેવો કઠણ હોય બોલો, ડોબાના દાંત છોલાઈ જાય એવું હોય, તો ચાયમાં બોલે ભલાના બોલે પણ વેરી ટેસ્ટી. કઈ સ્વાદ નહોતો, ખાઈ ખાઈને ઉભો કર્યો. વાહે પડીને નો સાંભળજો, વાહે પડી પડીને ખાવાનો અભ્યાસ કરી કરીને આ માંસમાં કયો સ્વાદ છે બોલો. આ માછલીની ગાડી નીકળે છે ને તો આપણે અડધો કલાક સુધી તો આમ થઈ જાય છે, અને છતાં એને ખાનારા ટેસ્ટી ખાય છે. ખાઈ ખાઈને સ્વાદ લીધો, ખાઈ ખાઈને સ્વાદ ઊભો કર્યો, પાછળ પડી પડીને સ્વાદ ઊભો કર્યો. દરેક પ્રકારના સ્વાદ માણસ અભ્યાસ કરીને મેળવે છે, દરેક પ્રકારના. આ સંસારના પાંચે પાંચ વિષયોના સ્વાદ પણ માણસે પાછળ પડીને જ ઊભા કર્યા છે, નહીંતર વિષયોનો અર્થ શું છે? વિષમ યાંતિ થી વિષયા. વિષયો ઝેર છે, કડવા છે, તાપ સંતાપ આધિ વ્યાધિ ઉપાધિ, ચાર ફેરા ફરે એટલો જલસો, પછી કેટલા તાપ સંતાપ કેટલા છે. હ, વિષયોમાં ઝેર છે પણ એને ભોગવી ભોગવી એની પાછળ પડી પડીને એટલા ચસ્કા લગાડ્યા છે કે હવે ચસ્કો છૂટતો નથી. જેમ પેલા વ્યસનોનો ચસ્કો પી પીને ઊભો કર્યો, એમાં સંસારના વિષયોનો સ્વાદ પણ કડવો જ છે, પણ ભોગવી ભોગવીને સ્વાદ ઊભો કર્યો છે કે હવે એ વગર ચાલતું નથી. એટલા માટે જે વિષયો ઝેર છે, જે વ્યસનો બેસ્વાદુ છે, એની પાછળ પડે તો પણ એનો ચસ્કો લાગે છે, તો ઠાકોરજીની પાછળ પડે તો એનો ચસ્કો કેમ ન લાગે? અભ્યાસ કરે તો. અને એનાથી પણ મજાની વાત ભાઈ, કે વિષયોમાં પોતાનામાં કોઈ ઇટસેલ્ફ કોઈ સ્વાદ નથી. વિષયોમાં એમાં જે સ્વાદ આવે છે એ ઇન્દ્રિયોના સેન્સેશનથી આવે છે, ઓર્ગન્સના સેન્સેશનથી જ આવે છે, સંવેદનાથી જ આવે છે. જીભમાં સેન્સેશન હોય તો તમને સ્વાદ ન, તમને સુખ આવે. બાકી ગમે એટલું સ્વાદુ ભોજન હોય, કોઈ અનુભવ થાય તો કયો. જઠરમાં સેન્સેશન હોય તો જ ભોજન સારું લાગે, ગમે તેટલું સ્વાદુ હોય, એની અંદર કોઈ સ્વાદ નથી. સ્વાદ ક્યાં છે? ઇન્દ્રિયોના સેન્સેશનમાં જ. ઇન્દ્રિયોનું સેન્સેશન ટળી જાય તો સામે ગમે તે ઉત્તમોત્તમ વિષય હોય તો પણ નકામો થઈ જાય, બીમાર પડે. જઠરનું જીભનું સેન્સેશન સંવેદના જતી રહી, હવે એને આપો જમવાનું, ચાલો સરસ મજાની જે ખાતો તો એવી જ વાનગીઓ આપો, લાત મારીને ફગાવી દે છે ને, બહુ આગ્રહ કરો તો ઉલટા ચીડી જાય છે ને, તો શું ચોટી પીડા, મારે નથી કહ્યું, શું કામ મંડે, શું શું કરવાને, હા કેમ ભાઈ? ઇન્દ્રિયોમાં સેન્સેશન નથી. દૂધ પાકનો કટોરો તમે પહેલો પીવો તો સેન્સેશન થાય છે, એટલે સ્વાદુ લાગે છે, પણ દસમો કટોરો દેવા જાવ તો એનો એ સામો થાય છે, સેન્સેશન ખતમ થઈ ગયું. વિષયોમાં સુખ નથી, ઇન્દ્રિયોના સેન્સેશનથી સુખ છે. સેન્સેશન જતું રહીએ, માંદો પડી જાય તો રોટલો ચાવતો હોય તો નથી સાહિત્યકારો કહેતા, ગોદડું ચાવતો એવું લાગે, ખીચડી ખાતો હોય, દાળ ભાત ખાતો ખાતો હોય તો ડોબાને ખાણ દીધો એવું લાગે, સ્વાદ નહીં આવે. ભગવાન એવા નથી, એ રસો વૈ સહર છે, પોતે જ રસની ખાણ છે, એમાં જ સ્વાદ છે. ઉલટાનો એનો સ્વાદ ત્યારે આવે છે ભાઈ કે જ્યારે ઇન્દ્રિયોના સેન્સેશન ટળી જાય, ઇન્દ્રિયોથી અતીત થાય પછી તો એ સ્વાદ શરૂ થાય છે. ભગવાનમાં પોતામાં સ્વાદ ભર્યો છે તો એની પાછળ પડે તો પછી કેમ ડૂબે નહીં, અને એકવાર ડૂબી જાય પછી એને ક્યાંય બીજે રસ રહેતો, કેવું મજાનો વચનામૃત છે. પણ અભ્યાસ કરીને પાછળ પડે ભગવાનની પાછળ, ભગવાનની પાછળ પડવું એટલે બસ મારી જોરીને કીર્તન કરે, મારી જોરીને માળા કરાય, મારી જોરીને નામ જપ કરે, મારી જોરીને ધૂન કરે, એ ભગવાનની પાછળ પીડ્યો કહેવાય. એવો કેટલાનો આગ્રહ હોય મારી જોરીને ભગવાનની પાછળ પડે. હા, જમવામાં કોઈ આગ્રહ કરે તો ગમે, ભજનનો આગ્રહ કોઈ કરે તો ન ગમે, પાછળ પડે મારી જોરીને આ બધું કથા કીર્તન ધૂન જપ માળા દંડવત પ્રદક્ષિણા કરે, પડે પાછળ ભગવાનની, સ્વાદ આવે. પણ ભાઈ અહીંયા તકલીફ છે, ઘણાને એમ થાય કે કરવું તો છે, માળા કરવી છે, પૂજા કરવી છે, દંડવત કરવા છે, મારી જોરી નહીં કરવી છે, પણ થાય છે એવું કંટાળો આવે છે. હા, શું આવે છે? કંટાળો આવે છે, એટલે નથી થતું. બસ જો કંટાળો ન આવે તો નથી કરવું, નથી કરવું એવું નથી, કંટાળો ન આવે તો કરવું જ છે ને. કંટાળો આવે છે, ભલભલાને કંટાળો આવે છે ભાઈ, કંટાળો આવે છે. સાચી વાત એ છે કે કોઈ પણ નવી વસ્તુ શરૂ કરો એટલે પ્રારંભમાં કંટાળો હોય જ, લખી રાખો. કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ પ્રારંભે કરવી હોય તો પ્રારંભમાં કંટાળો હોય જ. આપણે નાના હતા અને એકડો શીખવા બેઠા હતા ત્યારે કેવો કંટાળો આવતો હતો, સાહેબે કીધેલું કે એકડો ઘૂંટી ઘૂંટીને આટલો જાડો કરો, પણ આપણે એવા ઓટીવાળા હતા આડું પેન રાખીને આમ કરી દેતા, સાહેબ આવે ત્યાં તો કઈ ગયો, લ્યો સાહેબ થઈ ગયો. એને આવડે કોઈ દી એકડા? દસમા આવે ને તોય ન આવડે, સાહેબ ને ખબર ન પડે દસમા કેમ આવી ગયો. મ્યુનિસિપલ સ્કૂલ ભણાવતું ન હોય, આડા વતણા રાખીને એકડા ઘૂંટ્યા હોય, પણ સાહેબ બાજુમાં ઉભો હોય અને આમ ઘૂંટાવતો હોય, ઘૂંટો એવો કંટાળો આવે સાહેબ, જમ જેવો લાગે. ભગવાનને પ્રાર્થના કરતો હોય આનું વહેલું મોત આવે, અને એ રડતો હોય, આંખમાંથી આંસુ પડતા હોય, ઘૂંટેલા એકડા ઉપર પડતા હોય, સ્લેટ પલળતી હોય, હે, પણ છતાં એ કંટાળામાં ઘૂંટ્યા જ કર્યા, એકડા ઘૂંટ્યા જ કર્યા, તો આજે કેવા હિસાબ કિતાબ આવડે છે, કેવા આવડે છે. આપણા તો ઘર વખરીના હિસાબ કિતાબ કરી નાખીએ, પણ પાડોશીના કરી નાખીએ, કેવા હિસાબ આવડે છે. આ અંગ્રેજી જેનું કાચું રહી ગયું હોય ને, આપણે ગુજરાતીઓનું લગભગ કાચું હોય, એના ઘણા કારણો છે, એના ઉપર કાંઈ આપણે અત્યારે કહેવું નથી. કાચું હોય ને પછી એને જરૂર પડે કે હવે જો હું ઇંગ્લિશ નહીં બરાબર કરું ને તો મારો હવે કોઈ ચાન્સ નથી, નોકરી ધંધામાં કાંઈ આગળ જવું નથી, એ કંઈ થશે નહીં, પછી લાગે. પણ ભાઈ કંટાળો આવે, કારણ કે કાંઈ સમજાય જ નહીં, ગમ પડે નહીં, વર્બ સમજાય નહીં, એડવર્બ સમજાય નહીં, નાઉન સમજાય નહીં, પ્રોનાઉન સમજાય નહીં, એક્ટિવ પેસિવ સમજાય નહીં, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજાય નહીં, ક્લોઝ સમજાય નહીં, કોઝલ ફોર્મ સમજાય નહીં, કાંઈ સમજાય નહીં, ટેન્સિસ સમજાય નહીં, સ્ટ્રક્ચર સમજાય નહીં, શું કરે, માથા પછાડે. પરંતુ એ કંટાળાને નહીં ગણીને જે મંડ્યો રહે છે એ ઇંગ્લિશની અંદર નિષ્ણાત થઈ ગયા છે. કંટાળો આવે પહેલાં, અરે સંગીત શીખવા બેસે ને જે મોટા મોટા સંગીતકારો થયા છે એના જીવન વાંચો, ગુરુજી ઓળખી જાય કે આ પ્રતિભા છે. બબે ચાર ચાર વર્ષ સુધી તો સંગીતની સરગમનો પહેલો સાજ ઘૂંટાવે, રાત ને દી ઘૂંટો, આટલું જ કરી રાખવાનું. કેવો કંટાળો, તમે વિચારો, એકડો ઘૂંટવો હેલો, જયારે જુઓ ત્યારે રાત ને દી ચા નહી, એમાં તો રસ આવે. પછીના ત્રણ ચાર વર્ષ સુધી ખાલી સાજા રે 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 ગગ સાજા રે રે સાજા રે રે સાજા રે 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 સાજા રે રે સાજા રે રે સાજા રે રે સાજા રે 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 સાજા રે રે સાજા રે રે ગગ રે રે ગગ રે રે ગગ રે રે ગગ ગાંડા થઈ ગયા હોય એમ કરતા હોય, લકવાથી હોય ને એમ હોય, અને કંટાળો જોરદાર આવે, નહીતર ગળું હોય ને સંગીતમાં રૂચિ હોય ને તરત એને એમ થાય કે બે ત્રણ ગીતો શીખી લઈએ ને મળીએ ગાવા, પણ એ બધા સસ્તા કલાકાર થાય, ખભે ખેસ નાખીને ફોટા પડાવીને કેસેટ બેટ પાડી નાખે, એનું બજારમાં કે ડાળીઓ ન ઉપજે. અને આવી રીતે વર્ષો સુધી સરગમ ઘૂંટી ઘૂંટીને પછી ગુરુજી એકાદો રાગ બેસાડાવે અને પછી એના ઉપર માસ્ટરી આવે ત્યારે ઓમકારનાથ ઠાકુર થાય, ત્યારે જસરાજ પંડિત થાય, ત્યારે ભીમસેન જોશી થાય, ત્યારે બડે ગુલામ અલી ખાન સાહેબ થાય, ત્યારે મન્નાડે થાય, ત્યારે મોહમ્મદ રફી થાય, ત્યારે થાય, એ વગર ના થાય. કંટાળો તો આવે પણ એ કંટાળાને પાર કરે. આ અનુપ જલોટા છે એનો તો, એનો જીવનનો પ્રસંગ વાંચ્યો ને હું તો ગાંડો થઈ ગયો. એના બાપુજી પુરુષોત્તમ જલોટા, અનુપ જલોટા 5 વર્ષ નહોતો, રૂમમાં પૂરીને બાંડું બંધ કરીને હાર્મોનિયમ ઉપર બેસાડી, ઘૂંટો સા, શું સા, અવાજની હાર વાર મેચ કરો સા, અને એવો બહાર લાકડી લઈને બેહે એના બાપુજી. 5 વર્ષનું છોકરું, વિચાર કરો કે એને કંટાળો કેટલો, ડુસકા સંભળાય, આંખમાં પાણી આયલા જાય, અવાજ બંધ થાય નહીં, અવાજ સંભળાવો જોઈએ બહાર, જે ધીમો પડે એટલે લાકડી લઈને આવે, માર પડે માર, નથી ગમતું નથી ગમતું, તો મારે ઘર મેરે ઘર ક્યુ પેદા હુઆ, દૂસરે કા ઘર જાના થા ને, મેં તો સંગીતકાર હું, યહાં યહી કરના પડેગા, યે નહીં કરના થા તો દૂસરે કે પેટ જાના થા, યહાં ક્યુ આયા, કરો જા. વર્ષો સુધી સા 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 રે 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 ગા 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 કરી કરીને હવે હાથ મૂકે ત્યાં ફોરા છૂટે છે. હે છદરિયા જીની રે જીની 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 કે રામ નામ રસ ભીની છદરિયા જીની રે જી ની. અરે હું આમાં જ આવા કરતો, પણ મારું ગળું બધું ભયો ગયો, ઠાકોરજી કીધું તારે કાંઈ નથી કરવું, મેં કીધું કાંઈ નહીં તમે રાખો, અને ઓછું કરવા ઓછી મજા છે, પછી આવ બસ હવે આટલું ધીમે ધીમે બંધ કરીએ એટલે નિરાશ થાય, આ દુનિયામાં કાંઈ કરવા જેવું જ નથી, શાંતિ બેહવા જેવું જ છે, એમ આપણને જ ખબર પડી ગઈ છે કાંઈ કરવા જેવું જ નથી. તો ત્યારે એને હવે ફોરા છૂટે છે ને, શરીરમાં જેની પ્રાધાન્યતા હોય તો શરીરને કેળવવું પડે, કેળવવા વગર કશું ન થાય. મનની પ્રાધાન્યતા હોય એક કર્મમાં મનને કેળવવું પડે, શરીર અને મન બંનેનું પ્રાધાન્ય હોય તો બંનેને કેળવવા પડે. કેળવવો એટલે એ ક્રિયા સહજ થાય, અને સહજ થાય એટલે કંટાળો વયો જાય, સમજાય છે, સહજ થાય એટલે કંટાળો જતો રહે, પણ પહેલા કેળવવું પડે, બેસવાનું કેળવણી નથી ને, તો મનને કેળવો. અને કેળવવાથી શું ન થાય, અમે વિદેશ હતા તો એક મેગેઝિન હાથમાં આવ્યું, તાજુબ થઈ ગયો અમેરિકામાં, એમાં શું હતું, તાજો બનેલો પ્રસંગ છે અને પ્રિન્ટ થયેલો મેગેઝિનમાં, તો નાયગ્રા ફોલ્સ નામ તો સાંભળ્યું છે, ઘણા જોયો પણ હશે, આમાં તો ઘણા આવે છે, કેટલો પટ સ્વામી, કેટલો ખોખુંબર ઊંડો, ભયંકર નાયગ્રા ફોલ્સ પડે, પ્રપાત પાણીનો કેટલા મીટરથી ગર્જના કરતો હોય, મોટી મોટી સ્ટીમરો આમથી આવે પાસે જવા પ્રયાસ કરે તો અમુક અંતર પછી આમ સ્ટીમરોને ધકેલી દે, બચે કોઈ એમાં, તો એ નાયગ્રા ફોલ્સના બે છેડે લોખંડનું મજબૂત દોરડું બાંધીને એક જણો એક સિંગલ દોરડા ઉપર ચાલવાનો પ્રયોગ કરતો હતો, આ પારથી પેલે પાર નીકળી ગયો સાહેબ, એને કેટલું કેળવું હશે, બરાબર છે ને, એમાં એમાં રે હાજો. અરે એનાથી તાજુબી ઈ છે, એ પ્રસંગને જોઈને એ એકલો નહોતો ચાલતો, શું માણસોને પાગલ પણ થાય છે, ગધેડું બાંધ્યું હતું પીઠ ઉપર ભાઈ, ગધેડું, ગધેડાને આંખે પાટા બાંધી, કારણ કે એને ચક્કર ચડે પડે, તો મેં બધું નિરીક્ષણ કર્યું, તો ગધેડાને આંખે પાટા બાંધી દીધેલા, અને ગધેડાને મોઢું અહીંયા નાખેલું, એના ટાંચિયા આખું ગધેડું પીઠ ઉપર બાંધેલું, અને ગધેડા સહિત એ માણસ નાયગ્રા ફોલ્સને આ પારથી પોલે પાર કરતો હતો. તાલિયા બજાવો કે કેળવણી કેટલી કરીએ છે, હા. હજી એનાથી એક વાત કહું, કેળવવાથી શું થાય છે, વાહે પડવું પડે, વાહે પડવું પડે. રઘુવીરજી મહારાજ પાસે બાપ દીકરો આવ્યા, બેયના હાથમાં બંદૂક, રઘુજી મહારાજ કે સત્સંગી, હા બાપજી સત્સંગી છે, ગભરાશો નહીં, જોકે ત્યારે કઈ ગભરાવા જેવું હતું જ નહીં, અજાણે વળી આવે કોઈ આવું લઈને તો વળી થાય, બેસો બાપજી, એ થોડા સંતો બધાને બોલાવો ને અમારે એક પ્રયોગ દેખાડવો છે. રઘુજી મહારાજ કે શું છે? ફાયરિંગનો પ્રયોગ છે બાપજી, પણ તમને જોયા જેવો છે. બાપ દીકરો છે એ, પણ જો અદબનું ફાયરિંગ અમે કરીએ તો કે એમાં શું જોવાનો? કોઈ એવો શોભાયાત્રા નીકળે ત્યારે કરજો. તો કે ના, અમારી કળા છે, અમારે તમને બતાવી છે. સંતોને ભેળા કર્યા, ચોકમાં બેઠા રહ્યા, ખુરશી નાખી, અને સામે બાપ અને દીકરો આવ્યા, ભરી ગોળી કાઢતી શો. આ છેડે બાપ ઉભો રહ્યો, આ છેડે છોકરો ઉભો રહ્યો, બે જણા સામ સામે બંદૂક તાકી. આચાર્ય મહારાજ કે હા હા, આ તમે શું કરો? તો કે બાપજી જરાય ગભરાશો નહીં, આ અમારી કળા છે, અમે બે જણા બંદૂક ફોડીશું અને બે ની કાર્ટિસ વચ્ચે ભેળી થઈને ટક દઈને પડી જાય. તમે વિચાર કરો કે એને શું કર્યું છે, ક્યારે ઈશારો કરતા હશે. એક સેકન્ડ વહેલો મોડો થાય તો બાપ નો હોય, દીકરો નો હોય, બે ન હોય તો એ એટલામાં ક્યારે એકાગ્ર સાધતા હશે ને ક્યારે શ્વાસ રોકી દેતા હશે, ક્યારે એને દેખાયું હશે ને એક સાથે સેજે વહેલી મોડી થઈ સાંભળીને રૂવાડા બેઠા થઈ જાય છે. બધા સાધુ આમ તૈયાર થઈ ગયા, માળા હજાર બમ. એ કે આનું હરખું થઈ જાય સામે ભગવાન હારું, બાકી અહીંયા લાશ પડશે થાય ને. પણ માળા એ બે સામે રહ્યા ને ક્યારે શું ઈશારો કરે અને ટ્રિગર દબાવીને ધરીંગ કાટી ટક દે બેઠે. આચાર્ય મહારાજ દોડીને બાપ દીકરાને ભેટી પડ્યા, વાહ વાહ વાહ, તમે તો મૂર્તિ સાધવાનો મને કિમ્યો બતાવ્યો કે આવી સાધના કરે. કેળવાથી શું થાય? બધું થાય. હવે આ ભગવાનની મૂર્તિની પાછળ પડવું ને એમાં ધ્યાન રાખવું ને એમાં કઈ આવો મોતનું જોખમ નથી. કોઈ મરી ગયો ભગત ધ્યાન કરતા કરતા? એટલે હવે તો એવું કહે છે, હાર્ટ એટેક આવતા હોય તો ધ્યાન કરો તો તમારે ડિપ્રેશન, હાર્ટના રોગ રિડ્યુસ થઈ જાય. મેડિટેશન લખી આપે, પ્રિસ્ક્રિપ્શનમાં અમેરિકન ડોક્ટરો પણ લખે છે. પહેલું નોટ એ અમારે દવા પછી લખે, મેડિટેશન, ડુ મેડિટેશન, મેડિટેશન કરો. મરી ગયા દાખલા નથી. અરે આ બીડી સિગરેટના ઠૂંઠા પીએ છે એમાં શરૂઆતમાં કેવો કંટાળો હોય, તમે ટેસ્ટ માર્યો છે? આજે ઘેરે જોઈ જોજો. એ જયારે બીડીની પહેલી સટ મારે ને નાકમાં ને આંખમાંથી કાનમાંથી ધુમાડા નીકળી જાય અને ઉધરસ ચડી જાય ને પાણીની દારોડાથી જાય. ડુમકા નીકળે ડુમ, હા તમે કાં ખોખા રાખો મારી હારે, ધુમાડા નીકળી જાય પેલી સટ મારે ને. હા તો એ ધુમાડા નીકળી જાય, પણ પીધે જ રાખે, પીધે જ રાખે, પીધે જ રાખે. પછી નાકમાંથી ધુમાડા કાઢે, નાકમાંથી અને આમ ચપટિયા ચડાવે, અહીંયા બીડી રાખે, અહીંથી પાછો ગુટ કરે, પાછો આમ સિગરેટનો ધુમાડો ખેરે, ચપટિયા રાખ ખેરતો હોય. અને વળી ખેંચીને એક જણો મળો, રાતે બીડી પીવા બેઠો છે પણ લાઇટ કરી, એટલે બધા હુઈ ગયા નહીં, એ અત્યારે હું લાઇટ કરી, તો કે હું બીડીનો ધુમાડો ન ભાડું ત્યાં સુધી મને કોટો ન જડતો. આમ ઘૂંટ મારી પાછા ફૂ આવવા દે ને. આ દારૂ પીએ ને ઘણાને ઉલટી થઈ જાય, લોહીની ઉલટી થઈ જાય, ગટરમાં પડી જાય, લુગડાના બાનરે બેઠા થઈને પાછો પીએ. બોલો ઝુમ ઝુમા જેમ ઝુમ કે બે જણા જાડવે છેડ્યા, જાડવે ડાળ્યો જાડે હિસેકવા મળ્યા, એમાં એક જણો ભપ દઈને પીડ્યો, પડતા પડતા હોય કે એલા હવે તો પાકી ગયો. જાડવા ફળ પડે ને કેરી ને એવું બધું પડે, એટલે એની મારે સેન્સ જુદી આવે પીધા પછી. એટલે હવે તો કે પાકી ગયો, ઓલો લટકતો લટકતો કે હું હમણાં પાકી જવાનો. એક જણો આગ્રાના તાજમહેલ સામે બેઠેલો, તેમાં કોઈ નીકળો, એ ભૈયા ઇધર આવો, એ ઇધર આવો ના, કા ને ઇધર આવો, એડો આયા. અચ્છા તું તાજમહાલ કો હિલા સકતે હો? નહીં હિલા નહીં સકતે. તાજમહાલ કો હિલા નહીં સકતે? ના. કૈસે હિલ સકતા? તાજમહાલ કૈસે હિલ સકા? કૈસે હિલ સકતા? નહીં હિલા સકતે ને. મેરે પાસ બેઠો ઓર એક પી પીઓ, એક પેગ પીઓ ઓર તાજમહાલ કો હિલતા હોવા દેખો. કેવા આમામ થતા હોય, પગ ઢરડાઈ જતા હોય, અળગોટિયા ખાતા હોય તો મરદના છોડિયા પાછા પડે છે? ભગવાનનું ધ્યાન ભજન કીર્તન કરવામાં આમાં કોઈ નમે ભક્ત પ્રણશ્યતિ, વિનાશ નથી, રોગ નથી, દર્દ નથી, નુકસાન નથી, ખોટ નથી. હે પાછળ પડે પછી ફોરા છૂટે. આ રાજકોટ પાસે ગુંદાસરાના મૂળજી ભગત થયા, ખેડૂતના જીવ ખેતી કરે, કેવા પાછળ પડે ભાઈ, હે? હાથી હાંકતા હાંકતા કીર્તન, હળ હાંકતા હાંકતા કીર્તન. બોલો, ખેતીમાં હલરું હાંકે ને ઘઉં બાજરાનું દાણા કાઢવા માટેનું, તો જાણે ઠાકોરજી વચમાં દિવ્ય રૂપે ઊભા છે ને હું પ્રદક્ષિણા કરું છું એમ પ્રદક્ષિણા કરી રાખે, મજન કરી રાખે, એને ખેતી નડે? કેવો આકરો અભ્યાસ ભાઈ. ક્યારા પાણીના વાવવાના બનાવે, એક સરખા બનાવે. એકવાર નાકો વાળી પાછળ ઉભા રહીએ, વંદુના કેટલા પદ બોલીએ અને પાણી પહોંચી જાય છે એ જોઈ લેવાનું, પછી એટલા પદ નાકું વાળીને બેસીને બોલી નાખવાના, નાકું વાળી લેવાનું, હળી જ નહીં કાઢવાની. આખો દિવસ બસ આ કીર્તનો ના કરી રાખે, હે? એવો કઠોર નિયમ એમણે તો લીધેલો. પછી વધતા 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 જમવા બેસવાનું, મૂર્તિ ધારીને એક એક કોળીએ ભગવાનને મૂર્તિને સંભાળીને જમવાનું. મૂર્તિ ભૂલાઈ જાય, સુરતા તૂટી જાય એટલે ચડું કરી લેવાની, પછી જમવાનું જ નહીં. આજ બપોરેથી કાલ બપોર, હવે કેટલો અભ્યાસ પાછળ પડ્યા છે. ત્યારે પછી એકવાર મરચી નીંદતા હતા, નાના છોડવા હતા, મરચી નીંદતા હતા અને કીર્તન બોલતા હતા, વાલા રમજમ કરતા કાન મારે ઘેરે આવો રે, ત્યાં શ્રીજી મહારાજ આવ્યા. એ ભગત જય સ્વામી, અરે મહારાજ તમે આવ્યા, તમે કીર્તન ગાવો છો પ્રેમથી, હું આવ્યો. ધૂળનું ઢેફું શ્રીજી મહારાજ બાળીને એના માથે બેઠા. આ કાલ સવારની વાત, રાજકોટ પાસે ગુંદાસરા ગામ ગુરુકુળનો સત્સંગ, જોગી સ્વામીનો ગુરુ માનંદ સ્વામી એમની કંઠી પહેરેલી, જોગી સ્વામી શાસ્ત્રી મહારાજની વાતો સાંભળી પુરાણી સ્વામીની, અને આ સત્સંગના જોર એ બ્રહ્મસત્રો બધું સાંભળી, એકાંતિક કેવા પાક્યા. હે મહારાજ, હું અહીં તમારી શું પૂજા કરું? મહારાજ કે બસ દર્શનીય પૂજા. પણ ભગતે પછી મરચીના કુણા કુણા પાન ને ડૂટકા અને બોલા ફૂલવાળા હોય ને એ ડીટા તોડી તોડીને મહારાજને બે બાજુ લટકાવી અને એને તોરા કર્યા, મહારાજનું દર્શન કર્યું, કીર્તન સંભળાવ્યું, મહારાજ દ્રશ્ય થઈ ગયા. પછી ખેતી તો છોકરાઓને સોંપી નિવૃત્ત થયા. ચાર વાગ્યા પૂજામાં બેસી જાય, રાતના 10 વાગ્યા સુધી અખંડ માળા કરે, થોડું પછી ભોજનપાન કરીને સૂઈ જાય, પાછા સવારે 4 વાગે બેસી જાય. વર્ષો કર્યા આવું. એટલે સંતો અને ભક્તો એને પૂછે, ભગત આ બેઠા બેઠા અખંડ માળાને આ બધું કંટાળો નથી આવતો? ભગતે જવાબ આપ્યો કે સ્વામી, કંટાળાને ક્યાં વાત કરો છો, ઊભું થવાનું મન થતું નથી. રસો વૈસ અભ્યાસ કરે તો આ થાય છે. હજી એક મજાની વાત, ચર્ચિલનું નામ સાંભળ્યું હશે તમે તો. ચર્ચિલ એને ગણિત જરાય ન ફાવે, જરાય ગણિત ફાવે નહીં. પણ તમને ખબર છે કે આજના સુધીના ઇતિહાસમાં બ્રિટનના ટોપ ફાઇનાન્સ મિનિસ્ટરમાં કોઈ જો પહેલું નામ હોય તો ચર્ચિલનું છે, જેને ગણિત નહોતું ફાવતું. એટલો કંટાળો ચડે, આવડે જ નહીં. શિક્ષક એને કે તું ડબ્બો છે, એક દાખલો આવડે નહીં. બહુ દુઃખી થાય પોતે. પણ એકવાર એમણે જોયું કે ચાર પાર એના ક્લાસરૂમના છોકરાઓ એક વૃક્ષની નીચે બેસીને ગણિતના દાખલા ગણતા હતા, પણ તન્મય થઈને એવા ગણતા હતા, એવા ગણતા હતા. ચર્ચિલ ત્યાં ગયો ને તો એ લોકોને ભાન નથી કે અહીંયા કોઈ આવ્યું છે. અને ચર્ચિલને વિચાર થયો કે ઓહો, આટલા ખંત ઉત્સાહથી તો મેં ક્યારેય ગણિત ગણ્યું જ નથી. હું જો આટલા ખંતથી ઉત્સાહથી ગણું તો મને કેમ ગણિત ન આવડે? અને બીજું, હું એકલા એકલા મથું તો ક્યાંથી આવડે, ક્યાંથી રસ આવે, સમૂહમાં કેમ ન ભળવું? ખંત ઉત્સાહ વધાર્યો અને મિત્રોની સાથે ગણિત ગણવા બેઠા. બધા જ ક્લાસના વિદ્યાર્થીઓને પાછળ રાખ્યા, માણસ આગળ નીકળી ગયો અને ગણિતમાં એવો એક્કા થયા કે ટોપ ફાઇનાન્સ મિનિસ્ટર ચર્ચિલ જેવો કોઈ થયો નહીં. એમાં ભજનમાં અને બધે કંટાળો આવે, પણ એક ઉત્સાહ વધારવો પડે. અને બીજું, એકલા એકલા ન થાય ગણાને, મોટે ભાગે ન થાય, તો સમૂહમાં. તમે આમાંથી કહો ને, ઘરે જઈને કેટલા માળા કરતા છે, મંદિરેથી સંકેલીને વ્યા જાય, મંદિરે આવે છે સારું છે, પણ મંદિર પૂરું કરીને ઘરે ગયા પછી ટીવી ઉપર બેસી જાય, એ બધું એમ 1 વાગી જાય 12 વાગી જાય તો કોઈ વાંધો નહીં, પણ ધ્યાન ભજન ને કીર્તન કરનારા કેટલા? એકલા ન થાય ને. તમે જોયું ભૂવો કોઈ દિવસ એકલો ધૂણ્યો એના ઘરમાં ધૂણી નાખી? માણસો ભેળા થાય, ડાકલું વાગે એટલે પછડાટું મારતો હોય, બોલો. પણ કોઈ નતરે માતાજી ખરેખર આવતા હોય તો ઘરે એકલો એકલો જ ક્યારેક ધૂણવો જોઈએ ને, પણ કોઈ દી ન ધૂણે. એવું આપણે ભગતમાં એવું છે, એકલા એકલા બહુ ઓછા ધૂણે, સમૂહ ભેળો થઈ જાય એટલે તમારે ધૂણવા માંડે. પણ એ તો સારું છે, ધૂણે તો છે, એટલે સમૂહ ગોતો. પણ કેવો સમૂહ? કે જે ભજન કરે ને કરાવે એવો સમૂહ, નહીતર તો પછી ભજન ન થાય, ઉલટાનું ભેળા તો થાય જ છે ને બધા, પણ કાંઈનું કાંઈ ઉપાડીને બેઠા હોય. એટલે સમૂહ ગોતવો અને ખંત ઉત્સાહ વધારવો, ઉપરાંત જે ભજન કરતા હોઈએ એમાં થોડો થોડો ચેન્જ લાવવો. રસ પેદા ને કંટાળો દૂર કરવાના બધા કિમિયા છે, થોડો થોડો ચેન્જ. તમે જપ કરતા હોય તો એમાં થોડો ચેન્જ લાવો, કીર્તન કરતા હોય તો ચેન્જ લાવો. આપણે બધું ઢાળ એક ઘરેડમાં હાલતું હોય છે ને, પછી એમાં તમે કયો કોઈ સુધારો કરવા માંગતું નથી, એમાં કઈ બહુ કહેવાય નહીં. પણ ગણાય કે કથામાં કોઈને રસ નથી આવતો, પણ ચરિત્ર કયો છો તો જરા રસ જરે એમ કયો ને. અને તમે સાંભળવા વાળા એવે રસ નિષ્પન્ન થાય એવી રીતે એવાને ગોતો ને, સીધે સીધો ક્યાંથી રસ આવશે ભાઈ? બુઠા અસ્ત્રમાં ધાર કેવા આવશે? આપણે કઈ બદલવા માંગતા નથી, થોડો ચેન્જ કરે. ઘણી વાર તમે જોઈજો, આ મંદિર હોય કોઈ ને, સાવ એકલા બે ત્રણ હરિભક્તો કીર્તન ગાતા હોય, કોઈ વાજિંત્ર ન હોય, કોઈ માઇક્રોફોન ન હોય, પણ સાંભળીને તમને આમ સ્પંદન મંડે આવવા. અને આપણે એટલા બધા વાજિંત્રો લઈને બેઠા હોય કે સાંભળનાર એમ થાય કે ભાગી જઈએ આપણે. રસ નિષ્પત્તિ તો આપણે ધ્યાન જ રાખતા નથી, થોડોક ફેરફાર કરે. એક પોસ્ટમેન ટપાલોમાં સિક્કા મારતો હતો, હવે એને આખો દિવસ ભાઈ સિક્કા જ મારવાના, સિક્કા જ મારવાના, ફટાફટ 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 ફટાફટ. તે કોઈ જોઈ ગયું તો એમને કીધું કે તમને આ સિક્કા રોજ જયારે આવતો સિક્કા જ મારો છો, તો તમને કંટાળો નથી આવતો? તો કંટાળો છે ને સાહેબ, તારીખ બદલી જાય ને. મર્મ અફલાતું છો, જરાક ચેન્જ કરી નાખો એટલે રસાવવા માંડે. જરાક ચેન્જ કરો, પણ એ ચેન્જ ની બહુ મોટી પાઠશાળા. સૌ વ્યક્તિગત છે ભાઈ, પણ કરવાની જરૂરી એ છે, સૌ પોતપોતાની જે વિચારીને કરવું. એક તો સમૂહ ગોતવો, ઉત્સાહ વધારવો, જે ભજનની મેથડ છે એમાં થોડો થોડો ચેન્જ લાવે. મૂર્તિની સામે જોઈ રહેવાનું હોય તો ઘણા બસ પહેલા ધડક આંખી મીચીને બેસી જાય, સૂઈ જાય તો સવારે ઉઠા 8 વાગે શું કરતા? ધ્યાન કરતો હતો. આ સારું ધ્યાન લ્યો. મને એક જણો કે હું તો આખો દી માળા ફેરવું, આખો દી માળા ફેરવું. મેં કે તમે નોકરી નથી કરતા? મેં કરું છું ને. તો આખો દી તમે કેવી રીતે માળા ફેરવો? તો ગળામાં નાખું હરેરે ભરે. આવાને તે કેમ પહોંચવું હોય? શબ્દો વાપર્યામાં જરાય ખોટા નથી. હું આખો દી માળા ફેરવું, ફેરવું હારે હારે ફેરી રાખે કે માને. એટલે એમ સીધી સીધી મૂર્તિને ચાલીને બેસી જાવ ન થાય. ચેન્જ સામે મૂર્તિને રાખે, ફોટો રાખે, વળી જોઈ રાખે, આંખ બંધ કરીને ત્યાં ત્યાં જોવે, પછી મૂર્તિને ખેંચવી નાખે, એમને ખુલ્લી આંખે ત્યાં જોવે, બંધ આંખે ત્યાં ત્યાં જોવે, એમ વળી ધીમેથી પાસે લાવે, પછી હૃદયમાં જોવે, વળી પાછી બહાર લાવે. છે ને વર્તાલના વચનાત્મા કીધું છે એમ. એવી રીતે મૂર્તિને પણ આગી પાછી જુદી જુદી રીતે કરે. પહેલાં તો બહાર જ ધારવાનું હોય, એ બધો અભ્યાસ કરે તો એને જરૂર ને જરૂર કંટાળો નીકળી જાય અને રસ આવે 100% આવે. પણ એનું પણ સાતત્ય હોવું જોઈએ. સતુ દીર્ઘકાળ નિરંતર્ય સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ. દીર્ઘકાળ કરવું, 1-2 મહિનામાં ન થઈ જાય, દીર્ઘકાળ કરવાનું, પાછું નિરંતર કરવું, પ્રક્રિયા સતત વધારવી તો થાય. આ વિદ્યુત પેદા થાય નર્મદામાં, એ ટર્બાઇન ઉપર એ કાર્ય પાણી નાખી દે એટલે વીજળી થાય? હે ભાઈ થાય? એ ધોધ સતત પડતો રહેવો જોઈએ, ટર્બાઇન એમને સતત ફરતું રહે પછી વીજળી પેદા થાય. એટલે મહારાજ કે આંગળી પાતળી આંગળી જેવી શેડ વહેતી હોય તો પાણીનો દરો ભરાય. સવારે ઘડીક ટર્બાઇન જનરેટર ફેરવ્યું, સાંજે ઘડીક ફેરવ્યું, પછી કે ભક્તિ કેમ જાગતી નથી? ક્યાંથી જાગે? એ ટર્બાઇન આખો દી ફરવું પડે. એટલે ઘણાને પાછો પ્રશ્ન એમ થાય કે બાપજી વ્યવહાર કરતા કરતા કેમ કરવું? આમાં ધ્યાન રાખવું કે આમાં ધ્યાન રાખવું? વાત તો ખરી છે, પણ એટલે તો માનસી પૂજા અને આ બધું ગોઠવું છે કે થોડે થોડે અંતરે ભગવાનનો સંબંધ આવે છે. પેલા 5-5 કલાકે સાંભળે, પ્રયાસ કરે 4-4 કલાકે સુરતા થાય, 2-2 કલાકે માંડે સુરતા આવવા, 1-1 કલાકે આવવા માંડે, 1.5-1.5 કલાકે આવવા માંડે કામ કરતા કરતા, એમ કરતા 10-10 મિનિટે આવી જાય, 5-5 મિનિટે વળી વળીને સુરતા આવે. એમ સંસારના કે કોઈ પણ પ્રવૃત્તિ કરતા પણ પછી સુરતી સધાય છે. સાયકલનો દ્રષ્ટાંતો આપણે આપે છે ને, ચલાવનારો હોય, ગાડી હાંકનારો હોય, ઘોડેસવાર હોય, પાણીયારી પાણી ભરતી હોય, એક કામ કરતા કરતા સાથે કેટલા ધ્યાન રાખે જ છે. એમ પછી એવી રીતે થાય છે કે એને બીજી ક્રિયા કરતા કરતા પણ એને સુરતા વચ્ચે વચ્ચે આવે છે. એટલું બધું ન થાય તો જેટલો સમય મળે છે એમાંય જો પ્રયત્ન કરવા માંડે તો અવશ્ય પણ એને રસ જાગી જાય છે. એટલે સત્સંગ એ શું કરે છે? ભગવાનનો મહિમા બતાવે છે અને જગત ખોટું છે એમાં રસ નથી, એમાં વૈરાગ્ય કરાવે છે. જ્યાં સુધી સંસારમાં રસ હોય તો પછી આમાં રસ ન આવે, એટલે એને ખોટું કરે. સતત સંતાઓના કથા વાર્તાથી સંસર્ગથી સંસાર છે એનું સ્વરૂપ બતાવે, ભગવાનનું સ્વરૂપ બતાવે. સંસારમાંથી પછી વૈરાગ્ય થાય, વિતૃષ્ણા થાય અને અભ્યાસ રાખે અંતરદ્રષ્ટિનો. વૈરાગ થઈ ગયો હોય તો પણ મનને સ્થિર કરવાનો અભ્યાસ ન કરે તો સ્થિર ન થાય. અભ્યાસ તો અવશ્ય કરવો પડે, ક્યાંય રાગ ન હોય લ્યો તો શું કરશે, આમને જોઈ રાખશે ચારે બાજુ. પણ અભ્યાસ કરીને મૂર્તિમાં બેસશે તો જ મન મૂર્તિમાં સ્થિર થશે. એટલે અંતરદ્રષ્ટિ અભ્યાસ છે. જ્ઞાનીની અંતરદ્રષ્ટિ જુદી છે, એને આત્માનુસંધાન છે. અગ્નિવ્યાધિઓની અંતરદ્રષ્ટિ જુદી છે, એને કેવળ અવેરનેસ છે, જાગૃતિ છે. ભગવાનના ભક્તની અંતરદ્રષ્ટિ જુદી છે, ભગવાનની મૂર્તિની સામે જોઈ રહેવું. મધ્યના આઠમા વચનામતમાં મહારાજે કહ્યું કે વંદન પૂજન દર્શન એ બધું મૂર્તિની પણ કરે, અંદર ધારીને પણ કરે, બધી અંતરદ્રષ્ટિ છે. અને જ્યારે આવું થાય છે પછી એને ક્યાંય રસ રહેતો નથી, કારણ કે ભગવાનનો ભક્ત એનું નામ કે જેનું મન ભગવાનના રંગે હવે રંગાઈ ગયું છે, એનો રસ પીધો છે હવે નથી. તમને બે જ પ્રસંગો કહીને પૂરું કહી દઉં કે એ પછી એને ક્યાંય રસ રહેતો નથી, સ્વાભાવિક થઈ ગયું. કારણ કે જોડાઈ ગયો, ભક્તનો અર્થ છે જોડાયેલો, વિભક્તનો અર્થ છે છૂટો પડી ગયો. વિભક્ત કુટુંબ છૂટું કુટુંબ, ભક્ત જોડાયેલો, વિભક્ત છૂટો. આજે ભગવાનના રસેથી રંગાઈ ગયું મન એ ભક્ત, પછી એને બીજો રસ ફાવતો નથી. ઘણાને જુઓ ને, તમે ભેંસના દૂધની ચા પીતા હોય એને પછી ગાયના દૂધની નહીં ફાવે, કયો હા, પછી એને ન ફાવે. તમે આપો તો એમ કે એમાં ગંધ આવે છે. અને ગાયના દૂધની જેને ફાવતી હોય એને બકરાના દૂધની નહીં ફાવે, એ કે બકરાનું દૂધ ગંધાય છે. અને બકરાના દૂધની ફાવતી હોય એને ઘેટીના દૂધની નહીં ફાવે, અને ઘેટીના દૂધની જેને ફાવતી હોય એને ઊંટડીના દૂધની નહીં ફાવે. બોલો, પછી એને ભગવાનનો રસ આવ્યો, એને બીજા રસ. વાલાએ રસના ચાખણહાર છાસ્તે નવ, યા મને તે દી દાંત કેટલા આવ્યા, એટલા આવ્યા, એટલા આવ્યા, એટલા આવ્યા, એટલા આવ્યા, ઘનશ્યામભાઈ ગોટો વળી ગયો. અમે આ બોલ્યા ને એક જગ્યાએ, મેં કીધું વાલાએ રસના ચાખણાર છાસ્ત ને પિયરે લો, એ કરી ભગત મને કે હા સાચી વાત છે, હું એટલે જ માછી પૂછા છાસ નથી મહારાજને ધરાવતો. લે મેં કીધું કાં તો કીધું ને મારા મારા છાસ નથી પીતા, ક્યાંનું ક્યાં ચોંટાડ્યું. આવા પાછા વચનામૃત ઉપર વાતું કર્યો, એ સર્વોપરીની વાત, હવે હું સમજાવતા છે. આટલી ખબર નથી પડતી કે આમાં શું કેવા માંગે છે. વાલાએ રસના ચાખણહાર છાસ, એટલે મૂર્તિનો જેને સ્વાદ આવ્યો એને સંસારના વિષયો રૂપી ખાટી છાસ એ ભક્ત પીતો નથી. ત્યાં મહારાજ ની આરે લગાડ્યું કે મારા છાસ નથી પીતા, એટલે માનસી પૂજા નો ધરાવાય, થાળમાં છાસ નો ધરાવાય. આપણે એટલે નિર્વિકલ્પ ઉત્તમ હતી બોલીએ છીએ ને, માંસ ન ખાવા તો મદ્યકુ. તમે એક સાધુ દવામાં મધ લેતા હતા તે ગરીબ જોઈ ગયા, એ કે આ શું કરો કા મધારે દવા લો, નિર્વિકલ્પમાં નથી આવતું માંસ ન ખાવ મધકું, અને મદ નો ખવાય આપણે, એલા ઈ મધ નહીં મદ્ય દારૂ, મદ્ય નું મધ કર્યું. એમાં છે ને હિંસાનગર જનકી પરિચય, તો કે માંસ મદ્ય પીવત નહીં પડે, વિધવા કુસ્પર્શત નહીં આવે ને. હિંસાનગર ની જંતકી પરત્રીય સંકો ત્યાગ, માંસ ન ખાવ મદ્ય કયું પીવત નહીં પડે, ભાગ વિધવા કો સ્પર્શત નહીં. ઈ શું બોલે ખબર, વિધવા કોઈ પ્રશ્ન નહીં, હિંસા ન કરે જાન કે પરતે સંકો કા માંસ ન ખાવ મદ્ય કયું પીવત નહીં પડે, વિધવા કોઈ પ્રશ્ન નહીં. પોઢણિયા બોલે પોઢણિયા ગોટા વળી જાવ એવા, સ્વામિનારાયણ દેવ્ય મોહન દે સંતન કે વિશે, એમ જ છે ને એ ગરીબગત બોલતા હતા, સાંભળ્યા કાને, સ્વામિનારાયણ દીવા મૂકે ને તલક ઘસે વશરામ, સ્વામિનારાયણ દીવા કરે ને ચંદન ઘસે વશરામ, પડે પડવો સકળ મળે વંદન વળે ચંદન વશરામ ઘસે ચંદન, સ્વામિનારાયણ દીવા મૂકે બારીએ બારીએ. આવા પોઢણિયા શું વાત કરો છો, એ રસ આવે પછી બીજો રસ ભાવે નહીં. એક ચા નો બીજી ભાવતી હોય દૂધની તો આ ક્યાંથી ભાવે. સુરદાસજી અંધ હતા ખબર છે, હા, ભજન કીર્તન કરી નીકળ્યા છે ને એમાં સુરદાસજી કુવામાં પડી ગયા. આવે કોણ જેનો આશ્રય જ આવે ને, રાધા ને કૃષ્ણ આવ્યા કુવામાં ઉતર્યા, સુરદાસજીને બહાર કાઢ્યા. આંધળા હોય ને તમને ખબર છે ને, આંખની વહી જાય ને શક્તિ, પછી એને હાથની સ્પર્શની અવાજની એ બહુ તાકાતવાળ થઈ જાય. તમે અવાજ ઉપરથી કહી દે કે ભાઈ કાંતિભાઈ આવ્યા, હ પગનો હોહોળ થાય ને ત્યાં ખબર પડી જાય મનોજભાઈ આવ્યા, હે એવી તાકાત હોય. સુરદાસજી અંધ હતા, આ તો ભક્ત હતા. ત્યારે એક બાજુ રાધિકાજી ને એક બાજુ કૃષ્ણજી, એને સુરદાસજીને પકડીને કુવામાંથી બહાર કાઢતા હતા. અને સુરદાસજી ભક્ત ને પાછા અંધ, એની શક્તિઓ તો હોય, તે એ તો બાવડામાં ઝૂલતા હોય, શું ખેપાની કરી. તે ધીમે ધીમે રાધાજીનું ઝાંઝર છોડી લીધું માણસ. રાધિકાજીને ખબર ન પડવા દીધી, ઝાંઝર હેરવી લીધું સુરદાસજીએ. બોલો, બહાર નીકળ્યા એટલે રાધિકાને પછી ખબર ગયું કે આ તો એને બઠાવી લીધું. જગત જનની હોય તો શું, ભગત બહુ પાક આવો, ભગવાનને ઘુમરિયા નાખી દે. તે ઝાંઝર લઈને હતા જ સુરદાસજી આમ. એટલે લક્ષ્મીજી કીધું, રાધિકાજી કીધું કે મહારાજ અમારો ઝાંઝર છોડી ગયો. એટલે કૃષ્ણે કીધું, એને ઓળખાણ તો આપી જ નથી, અમે કોણ છીએ, દયાળુ છે એમ કરીને કાઢ્યા. એને કીધું નથી અમે કૃષ્ણ રાધિકાજી છીએ, પણ આ તો ઓળખી જ જાય ને કોણ છે, એને માલિકને ન ઓળખે, ઝાંઝર છોડી લીધું. એટલે કૃષ્ણે કીધું કે સુરદાસજી, અમે તમને બહાર કાઢ્યા, આવું કર્યું, સેવા કરી, પણ અમારા ઘરવાળાનું ઝાંઝર છોડી લીધું છે, ઝાંઝર તો આપી દો. કોનું? અહીં ઘણા બૈરા આવતા હોય, કોનું ઝાંઝર છે મને શું ખબર પડે? તમે કયો દઈ દો, પછી એનું હોય ન હોય મને શું ખબર પડે? પણ એક અહીંયા ઊભા છે એનો મને એમાં કાંઈ ખબર ન પડે, જેનું છે એનું પાછું આપી દઉં. તો ખાતરી મને દેખતો કરો તો ખબર પડે, તો હું જોઈને કહું કે ભાઈ એનું છે, પછી આપી દઉં. બોલો ભગત કેવા. ભગવાને આમ આખ હાથ ડાડ્યો સુરદાસજીને, દીવા બસ મહારાજ મારે તમારા દર્શન કરવા હતા. વાહ પ્રભુ, વાહ વારા વાલા, વાહ. લ્યો માં, આ મારે હાથે ઝાંઝર કાઢ્યું, મારે હાથે પહેરાવી દઉં. ધન્ય થયો પ્રભુ, ધન્ય થયો. ભગવાન રાજી બહુ થયા. સુરદાસજી માગો માગો, આજે આવ્યા છે, તમે ઝાંઝર લઈ લીધું ને પાછું આપ્યું તો ભેટ રૂપે કઈક માગો, આપવું પડે ને આવી રીતે ઇનામમાં. કેવી કથા મજાની છે સાહેબ, આંખમાં આંસુ આવી જાય. ઓહો, સુરદાસજીને ભગવાન કહે છે, માગો સુરદાસજી, આજે રાજી થઈ ગયો, તમે ઝાંઝર એકવાર લઈ લીધું, એકવાર કોઈ લે પાછું દે નહીં, અને આ તો રાજરાણી રાધિકાનું ઝાંઝર કોણ પાછું આપે, છતાંય તમે આપી દીધું. ન આપ્યું હોત તો હું કાંઈ થોડો માગીને આંચકી શકવાનો હતો, હું રાજી થયો છે, એના બદલામાં માગો. સુરદાસજી કે મહારાજ આપશો? અરે આપું. તો કે ના, વચન આપો. અરે વચન અમે બોલીએ ફરીએ ને, તો તમારો ભરોસો નહીં, તમે કોઈ દિવસ પાડ્યું છે કોઈ જગ્યાએ? અને વાત એ સાચી. અને ભગવાન ચૂપ થઈ ગયા, કારણ કે એ વચન આપે ને પાછો તોડી નાખે. કૃષ્ણ ભગવાને જે ધંધા કર્યા છે. સુરદાસજી કે હું ન માનું, તમે કયો વચન નહીં તોડું. અરે સુરદાસજી, હાથ ઉપર હાથ મૂકીને તાલી મારી, જાઓ મેં ઘણી જગ્યાએ વચન તોડ્યા છે, પણ તમારી આગળ પ્રતિજ્ઞા કરું, તમે માગો તે આપીશ, વચન નહીં તોડું. નહીં તોડો ને મહારાજ, મારી કસમ. તો કે હા, માગું. હા, મને ફરીથી મહારાજ આંધળો કરી દો. ભગવાન કૃષ્ણ કે શા માટે સુરદાસ, એકવાર તને દેખતા થયા પછી તું આંખળે આંધળો સુકા માગે? તો મહારાજ, આ સ્વરૂપની ઝાંખી કર્યા પછી મારે કાંઈ જોવું નથી, મને આંધળો કરી દો, બસ મારે એ જ જોવો છે. ને ભગવાને ફરીથી સુરદાસને અંધ કરી દીધા. વાલા એ રસના ચાખણ હાર છાસતે ઉપીએ. ઇન્દ્રિય સિંહાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી ભણો. એ ભણતા હોય, શિયાળાનો સમય હોય, દીવાબત્તી નહોતા, સગડીમાં કોલસા નાખીને ટાઈડ ઉડે ને આમ ભાગવતના પાના લઈને વાંચે, કઈ ટીકા કેમ લખી છે એ સવારે કથા કરવાની હોય મહારાજ પાસે, ભાગવત આજ્ઞાથી ભણતા હોય, પણ મૂર્તિની સુરતા રહેતા રહેતા પાના ભાગવતના સગડીમાં પડી જાય, બળીને ભસ્મ થઈ જાય. મહારાજ સવારે વઢે કે આ સ્વામી તમે આવી રીતે પ્રતો બગાડો છો, કેમ લખાય છે? પણ મહારાજ રડતા રડતા કે ગુરુ સાહેબ, મેં ક્યાં કરું, આપકી મૂર્ત કો દેખતા હું તો સબ ભૂલ જાતા. પછી મહારાજ કહ્યું, જાઓ નૃસિંહાનંદ સ્વામી, ભણવા જેવું બધું તમે ભણી ગયા છો. પછી એને બીજે સુરતા નથી રહેતી ભાઈ. આ બોટાદના શિવલાલ ઘરે જમવા બેઠા, સાળી એમના પીરસે, ત્રણ મહિનાથી પીરસે છે, અને આ ભગવાનને હંભારીને જમે છે. ક્યાં બોટાદ આઘું છે ને ક્યાં સંપ્રદાયના પ્રસંગો આઘા છે ભાઈ. હે, એમાં અચાનક છીંક આવી અને આમ જોવા ગયો ત્યારે ખબર પડી, લે તમે ક્યારે આવ્યા? શરમાઈને બાઈ ઘરમાં વહી ગઈ, એની બેન આમના પત્ની. એને કીધું કે આવું કેમ બોલે છે? તો કે ભગતનો ધોખો કરતા નહીં, એને ક્યાંય સુરતા નથી. એ તેનો પ્રભુ ને, એ ભલો ભાઈ તમે આવ્યા છો, ક્યારે આવ્યા છો? અરે પણ હું બે ત્રણ મહિનાથી પીરસું ને ઘરમાં છું. તો કે ના, એને કાંઈ ખબર ન હોય. આપણા ઘરમાં ઉંદરડી નીકળી હોય તો એનો હિસાબ હોય, અને ડોહાનું કોઈ ઘરમાં પૂછતું ન હોય તોય ટગર ટગર જોઈ રહ્યા, ઈ કોણ આવ્યું?
છેડ બહાર નીકળી જાય ત્યાં સુધી એનું વલવલાટ ચાલુ જ હોય. આવે જાય કાળો કકડા સા મૂકે, મસમી મૂકે, આ મૂકે, અમને કઈ પૂછે. પણ તું મરીને સાનું મનો ટણપા, તને કોઈ પૂછતું નથી તો સારું કહેવાય ને.
આને કોઈ સુરતા નથી.
આ ઘરમાં, આ ગ્રહસ્થોમાં બે પ્રકારના બાભા હોય છે. એક બાભા એવા હોય, કેટલા દીકરા? મહેરબાની, ચાર પાંચ છ ભગવાનની જે ચાર દીકરા. કેમ છે? હે ભગવાનની દયા છે, ચારે છોકરાએ કામ સંભાળી લીધા છે, આપણે કઈ પૂછવા જેવું રાખ્યું નથી. એની મેળે બધું કરે, આપણે ભગવાનનું ભજન કરીએ, આપણે એને કહી દીધું તમારો તમે વ્યવહાર સંભાળો, આપણે કોઈ જાતની માથાકૂટ નહીં, આપણે કઈ પૂછવા પણ રાખ્યું જ નથી, સુખી છે, માળા કરે. બીજા ડોહા કેવા હોય ખબર? કેટલા દીકરા? ચાર દીકરા. કેમ છે? કોઈ પૂછતું નથી. હવે કોઈ પૂછતું નથી તો તને શું પૂછે? તું શીખ ખાવા જશે ત્યાં સોગઠા નીકળી જાય છે. તને પૂછે હું? સોયણી ની નાડી અહીંયા બાંધવાને બદલે પેશાબ કરીને અહીંયા બાંધસ, અને તોય પાછો કે મને પૂછતું નથી.
અને આને એમના સાળી આવે તોય ધ્યાન રહેતું નથી. એટલે અભ્યાસ કરે અને સત્સંગ કરે, ભગવાનનો મહિમા જાણે, અને સંસારમાં કોઈ સાર નથી એ સંત થકી સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરે, અને ભગવાનની મૂર્તિમાં અંતરદ્રષ્ટિ રાખવાનો, એટલે કીર્તન ભજન મારી જોરીને કંટાળાને પાર કરીને મીંડો રહે, ત્યાર પછી એમાંથી જે રસ પેદા થાય છે એ રસ એને સુખાનુભૂતિ કરાવે છે, એ રસ એને પ્રેમાનુભૂતિ કરાવે છે, અને પછી એ રસ પીધા પછી એને બીજો રસ પીવાની કોઈ તમન્ના રહેતી નથી. આવું સરસ મજાનું ભક્ત થવાનું વચનામૃત છે. શ્રીહરિ મને તમને સૌને સૂચ બોળ અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.